शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम् अणुमाप्यतुलं हि मन्यते सहजानन्द गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमः। अक्षरधामाधिपतये मुक्तपतये आनंदपतये श्रीराजाधिराजाय नमो नमः। सर्वावतारी सर्वोपरि श्री स्वामी नारायणाय नमो नमः। प्राणाधार प्राण प्रिय प्रियवर सुखकर श्री हरि कृष्ण महाराजाय श्री घनश्याम महाराजाय नमो नमः। एकाकी वनवासी कंद फूल फलासी श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। सदानंदायिने आनंद घन मुहूर्तये श्री सहजानंद स्वामी ने नमो नमः। आदि गुरुवे सद्गुरुवर्याय महासमर्थाय श्री गोपालानंद स्वामी ने नमो नमः। हरि गुरु तुल्य श्री मुक्तानंद मुनये नमो नमः। कविवर ब्रह्मानंद स्वामी ने पंडित प्रवर नित्यानंद स्वामी ने ब्रह्म मूर्ति गुणातीतानंद स्वामी ने विवेक मूर्ति आनंदानंद स्वामी ने प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने समाधि निष्ठ सच्चिदानंद स्वामी ने त्याग मूर्ति सदानंद स्वामी ने इत्यादि सर्वनंद सद्भ्यो नमो नमः। मम गुरु मोक्ष दात्र श्री राधा रमण स्वामी ने नमो नमः। दादा खचरादिभ्य भक्तेभ्यो नमो नमः। सर्व प्रकट सद्गुरुभ्यो नमो नमः। सर्व सद्भ्यो हरि भक्तेभ्य च नमो नमः। वाला भक्तो विक्रम संवत 2073 ना मंगलमय चातुर्मास मा आजे अषाढ़ वद सातम थई रविवार छे तारीख 16/7/2017 वडोदरा स्थित कारीलीबाग विस्तार में आवेला श्री स्वामीनायण मंदिरना सहजानंद भुवन नामना अपना आ एक विभाग में अपने आज बधा रवि सभा लाभ लेवा एकत्रित थया छे। सौ प्रथम बधाने भाव थी मारा जय स्वामीनायण। आपने हूँ प्रेम थी आवकारू छू। कथा में आया छो कथा में कंक लई जाज। छेवटे कथामांथी कांई न लई जाओ तो कांई नहीं, जमीन तो जाजो। अमारे तो सदग्रंथमांथी पण तमने आपवुं छे अने रोहोड़ामांथी ए तमने आपवुं छे। कथा सांभळशो ने जीवनमां उतारशो तोय कल्याण छे। जमशो ने भगवानो प्रसाद पेटमां उतारशो तोय कल्याण छे। हाँ, भगवान तो कान थी अंदर जाए ने मुख थी अंदर जाए। ज्यांथी जेटला जाए एटला लई जाओ ने बाबा। कोण जाने शुं ए अपना पुण्य उदय थया सुकृत भेळा थईने फलित थया एने कारणे आजे आवो सत्संग मळ्यो। छेल्लो जन्म आ वखते थई जाशे एवो माहौल मळ्यो। हवे पछी ए गर्भवास नहीं, चंपूरी तो होय ज क्यांथी। आजे व्याधि ने उपाधि नहीं, हूँ तू मारू तारू काई नहीं, केवल परमात्मा ना आनंद मा अपने खोवायेला रहेशू, महाराजना महामंगलमय सुख ने भोगवशू। રોજ ઉઠીને મહારાજના આનંદને ભોગવશું, મહારાજને પામશું, આવા વિચારો રોજ થવા જોઈએ. રોજે પરમાત્મા સંબંધી જિજ્ઞાસાઓ ઉઠવી જોઈએ. જિજ્ઞાસા, જિજ્ઞાસા શૂન્ય માણસ ક્યારેય ગતિ નથી કરી શકતો. ગતિ જ જેની હોય નહીં એની પ્રગતિ ન હોય, જેની પ્રગતિ ન હોય એનો ઉદ્ધાર ન હોય, જેનો ઉદ્ધાર થાય નહીં એનો બેડો પાર થયો કહેવાય નહીં. ગતિ જોઈ અને ગતિ માટે જિજ્ઞાસા જોઈ, કેવા હશે મહારાજ, કેવું હશે એનું સુખ, કેવી હશે એની બોલી, કેવું હશે એનું મુખ, કેવી રીતે એ બધા આત્માઓના અંદર રહીને નિયંત્રણ કરતા હશે, કેવી રીતે એ ધામમાં રહીને મુક્તોને આનંદ દેતા હશે. અથાત બ્રહ્મ જિજ્ઞાસા. વ્યાસ ભગવાને શારીરિક સૂત્રો લખ્યા, જેને આપણે બ્રહ્મસૂત્રો કહીએ છીએ. એનું પહેલું સૂત્ર કે બીજું, અથાત બ્રહ્મ જિજ્ઞાસા, વિદ્વાનો જાણે ત્યાંથી સ્ટાર્ટિંગ કર્યું. બ્રહ્મની જિજ્ઞાસા કરો એટલે કે ભગવાનની. પરંતુ એક વાત હું અને તમે સમજીએ એવી છે કે જેની વાસના હોય ને એની જિજ્ઞાસા થાય. ભગવાનની વાસના હોય તો ભગવાનની જિજ્ઞાસા થાય. એ જ વસ્તુ આપણને જોવાની ઈચ્છા થતી હોય છે, જાણવાની ઈચ્છા થતી હોય છે કે જેની આપણને વાસના હોય. આ જગતમાં સ્ત્રીને પુરુષની વાસના હોય છે, પુરુષને સ્ત્રીની વાસના હોય છે, એટલે એને એ જોવાની, એ બાબતનું જાણવાની ખૂબ અંદરથી ઊંડી ઊંડી ઈચ્છાઓ અને જિજ્ઞાસાઓ ચાલ્યા જ કરે. એ સુખ કેવું હશે ને એમ કેમ હશે ને હું હશે ને હું હોય ને હું ન હોય ને એવું બધું. એમાંથી એ આત્મા ક્યારેય ધરાતો જ નથી. તો ભગવાનના ભક્તને જ્યારે ભગવાનના મહા આનંદને પામવું છે, પુરુષોત્તમમાં જામવું છે, તો પુરુષોત્તમ વિષયે રોજ રોજ એને જિજ્ઞાસાઓનો તો એક ધારો દોર ચાલવો જોઈએ ને. આ સંસારમાં કોઈ સ્ત્રી પુરુષના સંબંધ થાય, પછી એના લગ્ન લેવાના હોય, બંને પાત્રોમાં બંને એકબીજા પાત્રો પ્રત્યે અતિ અતિ જિજ્ઞાસા ધરાવતા હોય, હોય કે ના હોય, ખૂબ એમને એમના પ્રત્યેની ઉત્કંઠા હોય, વિધ અંદર એમને જાણવાની, જોવાની, માણવાની, મળવાની, એકબીજાના સુખને પામવાની વિધ ઈચ્છાઓ અંદર અવિરત ચાલ્યા કરે. તો ભગવાનના ભક્તને ભગવાનની આવી બધી ઉત્કંઠા, ઈચ્છાઓ, મહેચ્છાઓ ન ચાલવી જોઈએ. અખંડ ભગવાનના ભક્તને હૃદયમાં એવા વિચારો ના થવા જોઈએ કે ક્યારે ભગવાનના દર્શન કરીશ, ક્યારે ભગવાનનો અનુભવ કરીશ, ભગવાન મારા આત્મામાં રહ્યા છે એ વાત સાચી છે, પણ હું એ ક્યારે જોઈ લઈશ, જાણી લઈશ, કેમ રહ્યા છે, કેવા છે, કેમ હાલે છે, કેમ બોલે છે, શું કરે છે. ભગવાનની બાબતમાં આવી બધી જિજ્ઞાસાઓ થાય છે. થવી જોઈએ. હા થવી જોઈએ, એની ઉતાવળે પાછી થવી જોઈએ, ઈચ્છા થવી જોઈએ એટલે એની ખૂબ ઉતાવળે થવી જોઈએ કે એ દિવસ ક્યારે આવશે, ક્યારે હું મારા આત્માના આત્માને નાવલિયા નાથને જગતના માલિકને હું જોઈશ, હું અનુભવીશ, હું પામીશ, ક્યારે આવું થવું જોઈએ. ભક્ત હોય એને થાય, ભગવાનના જીવને આ બધું થાય, થયા જ કરે. સાંજ હવારે એને ઊંઘમાંથી જાગી જાય ને તોય એને ભગવાન સાંભળી આવે ને એમ થાય, ક્યાં હશે, શું કરતા હશે, એનું મુખ કેવું છે, એનું રૂપ કેવું છે, એનું દર્શન કેવું, એનું સુખ કેવું છે. આ જગતના બધા સુખોને જાણવાની હૃદયમાં ઈચ્છા રહ્યા કરે કે ન રહ્યા કરે? તો ભગવાનના સુખને જાણવાની ઈચ્છા કેમ ન રહે? ભગવાને એમ કહ્યું કે આ જગતમાં અજ્ઞાનીમાં અજ્ઞાની, ઘેલામાં ઘેલો, મૂર્ખમાં મૂર્ખ એ છે કે જે પોતાના રૂપને જાણતો નથી ને પોતાના સુખને માણતો નથી. આ વાત રહી આત્માની, આમાં પરમાત્મા નથી હજી એડ થયા. પોતાના રૂપને જાણતો નથી, પોતાના સુખને ભોગવતો નથી એટલે કે માણતો નથી, એ અજ્ઞાનીમાં અજ્ઞાની, નીચમાં નીચ, ઘેલામાં ઘેલો, મૂર્ખમાં મૂર્ખ, બહુ બધી ગાળો દીધી. ભગવાન કહે છે કે બાહ્ય દ્રષ્ટિએ કરીને પોતાના દેહને જોયા કરે છે, પોતાની નાચ જાતને જોયા કરે છે, બીજું ત્રીજું બધું ખૂબ જોયા કરે છે. આ શરીરમાં રહેલો આત્મા, ત્રણ શરીર, ત્રણ અવસ્થા, ત્રણ ગુણ વગેરે વગેરે, આ સંસારના બધા આકારો એને જોયા કરે છે, એને જાણ્યા કરે છે, એને જાણવાની, માણવાની, પામવાની, જોવાની ખૂબ એને ઈચ્છાઓ થયા કરે છે. ખેર કઠણાઈ એ છે, એને ક્યારે પોતાને જોવાની, પોતાના સુખને ભોગવવાની ઈચ્છા જ નહીં થતી. એટલે મહારાજે એને રમ રમાવીને ખૂબ આકરા શબ્દોમાં નવાજ્યો કે એ જ મૂર્ખમાં મૂર્ખ, એ જ નીચમાં નીચ, એ જ ઘેલામાં ઘેલો. અને સહેજ ઊંડા વયા જાઓ તો આત્માનો એ આત્મા તો પરમાત્મા છે. એને જોવાની, એને જાણવાની, એને માણવાની, એને પામવાની, જેના હૃદયમાં રોજ ઉઠીને ચળવળ ન ઉપડતી હોય એને તો કેટલો નવાજવો પડે. રોજ ઉઠીને એની ચળવળ ઉપડી ન જાતી હોય, અવારનવાર ગમે ત્યારે એને એ ખરેખરી તલપ લાગવી જોઈએ. તલપ જેમ અફીણનો બંધાણી હોય, એને અફીણની તલપ લાગે, આમ રહેવાય નહીં એને. દારૂડિયાને રહેવાય નહીં દારૂ વિના. સાહેબ, આખું ઘર દુખી હોય, પૈસા ખલાસ થઈ ગયા હોય, કુટુંબમાં સમાજમાં હાવ આબરૂ રહિત થઈ ગયા હોય, દારૂએ બરબાદ કરી નાખ્યા હોય, તોય એને દારૂની તલપ લાગે, પીવસ પડે. એ હોદે દારૂ ગમે ન્યાથી મેળવે, ગમે ન્યા હાંધા કરે, ગમે ન્યાથી, ગમે એમ જાનની જોખમે દારૂ ગોતે. આપણે એ રીતે પરમેશ્વરની તલપ લાગે છે, પરમેશ્વર હોધીએ છીએ, એને મળવા, એને જોવા, જાણવા ખરેખરી અંદરથી ઉપડે છે, વલુરી ઉપડી જાય છે નહીં ને. આનો અર્થ એ ભગવાનની વાસના થઈ નથી, એની ઈચ્છા જ નહીં થઈ. અલા ભાઈ, જેની ઈચ્છા જ નથી એની જિજ્ઞાસા શું થાય? ન જ થાય, સીધી વાત છે. જેની ઈચ્છા નહીં એ બાબતની માણસને જાણવાની ક્યારેય તમન્ના ન થાય, અર્થાત જિજ્ઞાસા ન થાય. મેં વાત કરેલી પેલા સાડ રિધમ સ્ટુડિયોમાં વગાડનારા બ્રાહ્મણની, મને મળેલો, મને હાથ જોડીને પગે લાગીને કરગરીને રડતા રડતા કહેતો હતો કે સ્વામીજી, આ દારૂની લત મને એવી વળગી છે, હું મહેનત કરી કરીને મરી ગયો, મારાથી દારૂ છૂટતો નથી, પીવાય જ જાય છે, પીવાય જ જાય છે, પીવાય જ જાય. એક બે વાર દારૂ પીને મરતા મરતા હું બચી ગયો છું, કાંઈક કૃપા કરો, ચમત્કાર કરો, મારો દારૂ છૂટી જાય. મેં કીધું તમને આટલું બધું દારૂ વિશે નેગેટિવ પણ સમજાય છે તો એને છોડી દો ને, તો નહીં છૂટતો, નથી છૂટતો, લઈ આવું કે ગમે ત્યાંથી પી જ લો. મારી પત્ની રડે છે, મારા બાળકો રડે છે, હું બરબાદ થઈ ગયો છું, મારી કિડની બગડવા માંડી છે, મારા ફેફસા બગડ્યા છે. મને ડૉક્ટરે કહ્યું છે કે તમે હવે દારૂ જો પીધો ને એમાં જો જરાક વધારે પીવાઈ ગયો તો તમે નીચે મરશો. મને ભય લાગી ગયો છે કે હું દારૂ પી લઈશ ને મને ભાન નહીં રહે ને હું મરી જઈશ, માટે મારે શું કરવું? મેં છોડી દેવો, નહીં છૂટતો, મને દારૂ વિના નહીં ચાલતું, ચેન નહીં પડતું, મારે દારૂ જોઈએ. એણે મને આ વાત કરી હતી. પછી લગભગ 15 દિવસ થયા છે, બરાબર એણે પીધો અને એણે જે રીતે કહ્યું તો એ રીતે મરી ગયો બ્રાહ્મણ. મરી ગયો, ખબર હતી પીશ તો મરી જાય, તોય ન છોડ્યો ને તોય મરી ગયો. કેવી વાસના દારૂની, કેવો એનો જીવ દારૂ બંધાણો, કેવી ભૂખ દારૂની, કેના વિના ચાલે જ નહીં. શું મને ને તમને મહાસુખનું ઘર એવા ભગવાન શ્રી હરિની આવી ભૂખ લાગી છે, પરમાત્માની આવી આશા, એને જાણવાની, એને જોવાની, એ બધી જિજ્ઞાસા ક્યારેય હૃદયમાં ઉપડી જાય છે? ભગવાન સાંભળી આવે અને પછી સાહેબ પડખા ફરી ફરીને હવાર પાડવું પડે, ઊંઘ ન આવે, બને છે એવું નહીં ને? તો કાંઈક તકલીફ છે, કાંઈક તકલીફ છે. આ જગતમાં ઘણા એવા પ્રેમી પંખીડાઓ છે, એક રાત નહીં રાતોની રાતો પડખા ફેરી ફરીને રાતો કાઢે છે, એને ઊંઘ નહીં આવતી અને આપણને તો બહુ ઊંઘ આવે છે. એ ભક્ત કે આપણે, સામે પાત્ર ખબર નહીં જે હોય તે, પણ ભક્ત કોણ, આશિક કોણ, આશિક પ્રેમી કોને કહેવાય? આપણે શું પુરુષોત્તમના પ્રેમી થયા છીએ? યસ નો? ભગવાનના પ્રેમી થયા છીએ કે હજી વેમી જ છીએ? હારી મોટી કંઠી ને જબરો મોટો તિલક ચાંદલો ને સત્સંગમાં આગેવાન ને અમે તો પાછા સાધુ ભગવા વેશ ધારેલા ને વળી હારા મારા ગણાઈએ, પણ પ્રેમી થયા? પ્રેમી નહીં થયા? 24 કલાકમાં કેટલીક વાર બરાબરની ચટપટી ઉપડે છે કે ક્યારે ભગવાનને હું મુખોન્મુખ મળીશ, ક્યારે એની અરે વાત કરીશ, ક્યારે ભેટીશ, કેમ બોલશે, આંખો કેમ કરશે, મોઢું કેમ કરશે, હાથ કેમ કરશે, કેવું હસશે, થાય છે ક્યારે આવું? નહીં, જરૂર જ નથી, ભગવાનની જરૂર જ નથી. જીવને જરૂર છે મોક્ષની, ભગવાનની નહીં. સાહેબ તકલીફ આઈ છે. શું છે? તકલીફ આઈ છે. બચારો મોક્ષને રડે છે, મોક્ષને, એ મોક્ષને ભજે છે ને મનમાં એવું માને છે કે હું પરમેશ્વરને ભજું છું. આનાથી મોટી વિડંબના કઈ. ભગવાનમાં જે લાગેલા હોય ને એને મોક્ષ ફોક્ષની પડી જ ન હોય, એ મોક્ષને કોઈ દી સંભારે જ નહીં. એમ કે મારે મોક્ષ બોક્ષ કાંઈ જોતો નથી, મારે ભગવાન જોઈએ, હું મારા કલ્યાણ માટે ભગવાનને ભજતો જ નથી. કેમ? નહીં, ભગવાન ભજ્યા જેવા છે માટે ભજું છું, એ જોયા જેવા છે માટે એને હોધું છું. સંતો કહે છે કે એના જેવું કોઈ નથી, માટે મારે એને મળવું છે. તમારા કલ્યાણ માટે નહીં, હવે કલ્યાણની મેળને હવે એ ભગવાનને મળવું છે, બસ વાત. સ્વામિનારાયણ ભગવાન ધોરાજી ગયા હતા અને ગોંડલ નરેશના ભાયા તઠીસી નામનો ભૂલતો હતો, ધોરાજીમાં આવેલા, ધોરાજી એનું જ પ્રગણું હતું. મહારાજ કોઈને ત્યાં બિરાજમાન હતા અને આ એમના કારભારી સાથે ધોરાજીમાં હતા. એમને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન ફલાણા ભાઈને ત્યાં બિરાજે છે. એટલે હઠીસીને એમ થયું કે આજ મારે સ્વામિનારાયણને જોવા છે. સાથેના સહચરોને કહ્યું કે હાલો, મારે સ્વામિનારાયણને આજ જોવા છે. બીજા કે હાલો, પણ બાપુ તમારે શું એ બાવાને મળીને કામ છે? અમુક હોય ને તો કે બોલમાં ગોલકુના, આજ મારે એને જોવો છે બાવલિયાને. આજ તો મારે એને જોયા વગર જવું નથી. હાલો હાલો. સાથેના કોઈને રૂચિ નહીં, કોઈને રસ નહીં, પણ બાપુ કહે એટલે જવું ક્યાં? આવું ને હારે હારે હાલવું પડે. હારે હારે હાલે ને પાછા ટમકા મૂકતા જાય કે બાપુ હવે તમે હવે હઠ લીધી એટલે આમે તમારું નામ હઠી છે. હાલો 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 બાપુ હાલો. પણ બાપુ જો પાછા વળે તો આ લોકોને એવું ગળ્યું લાગે કે ન પૂછો વાત. પણ બાપુ કે મારે જોવા છે. સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી કે હઠીસી નરેશ આય મારા દર્શન નહીં, આ તો મને મળવા કે મને જોવા જિજ્ઞાસાથી ઉત્કંઠાથી આવે છે. એના દીકરાઓ હારે હતા તે દિવસે. હરિલીલામૃતમાં આ પ્રસંગ લખાણો છે. જેને ઘરે ભગવાન ઉતરાતા એને પૂછ્યું કે ગામધણી દરબાર તમારે ત્યાં આવે તો તમારે કાંઈ ખર્ચ કરવો પડે કે? હા પ્રભુ, અમારે ખર્ચ કરવો પડે. ત્યારે મહારાજ કે તો અમે આ હાલ્યા. અરે પ્રભુ કરશું ખર્ચ? તો કે ના ના, અમારે લઈને તમારે માથે ખર્ચો આવે અમને પોહાય નહીં પાછા. આ પ્રભુ આવા હાલતા છીએ. તારે ઘરે નથી રહેવું કે? તારે ઘરે દરબાર આવે ને તારે બધી વિધિ કરવી પડે, ન કરી તો બાપુ પાછા તારી માં ખી જાય. ભગવાન ત્યાંથી નીકળી ગયા અને કોઈ કુંભારનું ઘર હતું છેવાડે ભગતનું, એને ઘરે જઈને પ્રભુ બિરાજ્યા. કુંભારે જે કાંઈ આગતા સ્વાગતા કરી, મહારાજ બેઠા. હવે કુંભાર લોકોને દરબાર એને ઘરે આવે કાંઈ કરવું ન પડે, ગરીબને શું કરવું પડે? કાયદાથી પરવા જતી. પછી આ હઠીસી એના બધા મંત્રીમંડળ કે દીકરાઓની સાથે જ્યારે આ ભાઈને ઘરે આવીને પૂછ્યું સ્વામિનારાયણ તો કાંઈ નથી, તો ગયા ક્યાં? તો કે તો અહીંથી ફલાણા કુંભારને ઘરે ગયા. ત્યારે બધા કહેવા માંડ્યા કે બાપુ પાછા વળો, આ બાવાઓનું કાંઈ ઠેકાણું ન હોય, અહીંથી આવીને આ બધા ફરતા ભલાને ફરતા જ હોય. આપણે રાજ નરેશ કહેવાય, આમની વાહે આપણે ન ફરાય, આમાં આપણી આબરૂ નહીં, આપણે આમાં હવે આમાં હારા ન લાગી બાપુ. સમજ્યા? ત્યારે હઠીસી કે જેવા લાગી એવા, જેને જે કહેવું હોય કે, તમારે હારે આવવું હોય તો આવો ને પાછા વળો, પણ આ જ મારે સ્વામિનારાયણને જોવા છે. શું કીધું? આ જ મારે. આને ચટપટી ઉપડી કહેવાય. શું ઉપડી કહેવાય? ચટપટ જાગી. જાગે છે આપણને ચટપટ? આપણને ભગવાનને આ જોવા જ છે એવી ચટપટ જાગે છે? નહી. હા કે ના? આ દરબારને ઉપડી ગઈ એવી ચટપટ ઉપડી જાય છે ક્યારેય? સવારે સાંજે રાતે ક્યાંય ચેન ન પડે, ખાવું ન ભાવે, ઊંઘ ન આવે, કોઈ કામ ગમે નહીં, સંસાર ગમે નહીં, વ્યવહાર ગમે નહીં, કોઈ માણા ગમે નહીં, કોઈ બોલાવે તો ગમે નહીં, અને એમ જ થાય કે મહારાજ તમે ક્યાં છો? મેં સાંભળ્યું છે તમે મારા આત્મામાં છો, બધે છો, પણ જરા ક્યારેક દેખાવ તો ખરા. પ્રગટ દિલમાં અખંડ છે તું, એના દર્શન કરાવી દે. નહીં ઉપડતી ચટપટ. લો, આપણી આ જ મોટી કઠણાઈ છે. આપણી ખામી દેખાય છે. સત્સંગ દર્પણ છે. સત્સંગ જ્યારે આપણે કરીએ ત્યારે આપણામાં રહેલી ખોટ ખામી આપણને દર્પણમાં મુખ દેખાય એમ દેખાય. કસર દેખાય કસર, કે આપણે હજી જેવા થવું જોઈએ એવા શ્રીહરિના આશિક ચાહક પ્રેમી થયા નથી. પ્રેમી થયા નથી. નહીં પ્રેમી તું. ભગવાન તો બધાને દર્શન દેવા ઈચ્છે છે, બધાને મળવા ઈચ્છે છે, બધાને ભેટવા ઈચ્છે છે, બધાને પોતાનું સર્વ સુખ દઈ દેવા ઈચ્છે છે, પણ જીવને એવી હજી ભગવાનની રુચિ જ નથી, કપટ નથી, ચટપટ નથી. શું કરે ભગવાન? એ કરે છે ભગવાન આવીને આપણી પાસે ઉભા રહે ને તો આપણે કોકની અરે વાતું કરીએ બોલો. એટલે ભગવાન સમજે છે કે આની પાસે જવાય જ નહીં. હું ક્યાં એવી વધારાની ચીજ છું કે આની પાસે જઈને ઊભો રહો ને એને દર્શન દો? શું ભગવાન આપણને આવીને દર્શન દે તો આપણે આમ ખેંચાઈને અહો અહો એની સામે જોયા જ કરીએ એમ છીએ, કે ઠાકીને એમ કહીએ એમ છીએ ભગવાન હવે બસ જાઓ ને, બીજા બધા કામ છે, આ છે તે છે. આપણને તો બીજા ઘણામાં રસ છે ને, બીજે બધે રસ છે કે નથી રસ? એટલે ભગવાન આપણી પાસે ન આવે. એની શરત છે કે મારા સિવાય ક્યાંય રસ ન રહે તેથી હું આવીશ, તેથી હું તમારો ને તમે મારા, હુમાં તમે ને તમે હુમાં, તેથી હું તમારો પુરુષોત્તમ ને તમે મારા અનાદિ મુક્ત. પણ હજી તમને બીજે હવાદ આવે છે, બીજું બધું ગમે છે, બીજે સુખ માનો છો, ત્યાંય ડોકિયા કાઢો છો, બીજી કેટલી આશાઓ રાખો છો, પાર વગરની મારા સિવાયની જિજ્ઞાસાઓ તમને હાંજ હવાર થા થા જ કરે છે. વગર કરે એની પારાયણ નહીં, શાસ્ત્ર નહીં, ગ્રંથ નહીં, કોઈ એની પ્રેરણા દેતો નથી. સાલા વગર કીધે અંદરથી અખંડ ભગવાન સિવાયના બીજા સંકલ્પનો પ્રવાહ નદી વહેતી હોય એમ ચાલુ જ રહે છે. પુરુષોત્તમના સંકલ્પનો પ્રવાહ ખળાળાળાળાળાળા ધોધમાર નોન સ્ટોપ ચોવીસે કલાક હાલે છે. હાલવો જોઈએ ત્યારે ભગત થયા ગણાય. બોલો ભગત થવા બાકી છે કે થઈ ગયા? હવે એ પૂછો કે થાશું કેદી, પૂછવું પડશે ને કે તો ભગત થાશું કેદી જેનીમાં એને આટલા વર્ષ હોય ગયા, હજી ભગત થયા નહીં, ભગવાનની ભૂખ જાગી નહીં, તો ભગત થાશું ક્યારે? સંત થાશું ક્યારે? શ્રીહરિના ચાહક આશિક પ્રેમી ક્યારે બનશે? હજી તો દેહના પ્રેમી છીએ, વિષયના પ્રેમી છીએ, ઇન્દ્રિયોના સુખના પ્રેમી છીએ, ધનના પ્રેમી છીએ, ધંધાના પ્રેમી છીએ, દેહના સંબંધી સ્ત્રી પુત્ર કુટુંબ પરિવારના પ્રેમી છીએ, ઘર બહારના પ્રેમી છીએ. પુરુષોત્તમના પ્રેમી કયા જન્મે થશું? કરોડો જન્મ લઈ ચૂક્યા, હજી પુરુષોત્તમના પ્રેમી થવાનું નહીં. અને પ્રેમી છીએ, ભક્ત છીએ, એવા વેમમાં ને વેમમાં આપણે વળી છે ને હવની મોર હાલીને મોર બેહીને મોટા ગણાઈને જિંદગી જીવી રહ્યા છીએ, અને એને જ પાછું આપણું ભક્તપણું મુક્તપણું ઠપકારીને બેઠા છીએ. આ જ આવી ગયું બધું, સમજ્યા? કોક જો હમણે એક લાઈન વાય વાહે બેહાડે ફાવે નહીં, હવની મોર બેહવા જોઈ. કોઈકે કીધું હોય કે તમારે મોર બેહવું નહીં તોય વાહે ન જાય. ચટપટ ઉપડે છે આ નબળાઈ નહીં. હવે એ પૂછીએ કે ચટપટ નથી ઉપડતી એના શું કારણો શું એના, એમ કઈ નબળાઈને લઈને, કયા અજ્ઞાનને લઈને, કઈ એવી સમજણ આપણા માથામાં પહેરી ગઈ છે કે એને લઈને આપણને પુરુષોત્તમ નારાયણની ચટપટ ઉપડતી નથી? આ સંસારમાં કેટલાક પ્રેમી પંખીડાઓ થઈ ગયા જેના નામ આખા વિશ્વમાં ફેમસ છે, ચાહે લેલા મજનુ કો, આણંદ દેવરો કો, શેણી વિજાણન કો, આવા તો બહુ બધા થઈ ગયા કે એકબીજાને માટે મરી ગયા. એકબીજામાં એને એટલી બધી ઓતપ્રોતતા થઈ ગઈ કે આને મારો ને ઓલ્યાને વાગે. સવાલ કરીએ કે લેલાને મજનુની જે ચટપટ ઉપડેલી એવી મને ને તમને પુરુષોત્તમની ઉપડી? શેણીને વિજાણંદની જે ચટપટ ઉપડી એ મને ને તમને કોઈ દી ઉપડી? સતી આણંદને દેવરાની જે ચટપટ ઉપડી તે મને તમને એવી ચટપટ કોઈ દી પુરુષોત્તમને પાયમાની જોયાની અડ્યાની ભોગવાની કોઈ દી ઉપડી નથી ઉપડતી ને? આમ તો આપણે બધી રીતે હારા પાંચ વર્તમાન પાળીએ છીએ, પાંચ માંછી કરીએ છીએ, કાંઈ બારીનું ખાતા નથી, ગાળ્યા છાળ્યા વિના ક્યાંય કોઈ દી મોઢું નાખતા નથી, હાવ હારા હુંવાળા બધી રીતે સજ્જન, લોકોમાં આદર્શ, મહાન, હાવ આપણા વખાણ કરે, આદર કરે, આગલી લાઈનમાં બેહાડે, બધી વાત સાચી. પણ લેલાને મજનુની ચટપેટ ઉપડે એવી પુરુષોત્તમની ઉપડે છે કોઈ દી? તો આનું શું કરી શકો? આ દુઃખ કોને કહેવા જવું? આમનામ હારા રહીને જ મરવું છે કે જીવન ધ્યેય સિદ્ધ કર્યા પછી મરવું છે? પરમેશ્વરને અનુભવવા છે એ લક્ષ્ય સિદ્ધ કરવો છે, થઈ જશે, પ્લાન બનાવ્યો છે, એમાં આવતા અવરોધોને આપણે ટાળીએ છીએ, એને મળવામાં હવે કેટલી વાર છે, ક્યારે પામશું, એવા કોઈ વિચારો, કોઈ પ્લાન મનમાં હેલ્યા કરે છે કે બધું ઠરી ગયેલું છે? હાવ બસ સત્સંગમાં બધાએ હારા માની લીધા ને, મોટા માની લીધા ને, થોડીક ભક્તિ પૂજા કરી લીધી, થોડીક સેવા ધર્માદો કરી લીધો, એટલે એમ માની લીધું ને કે થઈ ગયા મુક્ત. સપનામાંય પુરુષોત્તમનો અનુભવ નથી ને મુક્ત થઈ ગયા? હજી ભગવાન શિવાયના કેટલાય સંકલ્પો 24 કલાકમાં ચાલ્યા જ કરે છે ને, સપનાય ભગવાન શિવાયને આવ્યા કરે છે ને, બધું માની લીધું, પતી ગયું. તો આપણે ભગવાનને માટે જ ભગવાન નહોતા ભજતા, ભગવાનને માટે જ સેવા સત્સંગ ધર્મ નિયમ નહોતા પાળતા? આપણે તો આ સમાજમાં હારા મોટા આગેવાન ગણાઈએ, ભક્ત ગણાઈએ, એના હારું કરતા હતા, એ નક્કી થઈ ગયું, ધ્યેય સિદ્ધ થઈ ગયો. લ્યો આગલી લાઈનમાં બેહવા મળી ગયું, ધ્યેય સિદ્ધ થઈ ગયો. હવે પુરુષોત્તમની શું ચટપટ લાગે? એના હારું ક્યાં આપણે કઈ કરતા હતા એની ચટપટ લાગે? થોડું કાંઈ સેટ થઈ જાય, વેલ સેટ, થોડું શીખી ગયા, થોડુંક ભણી ગયા, થોડુંક આવડી ગયું, બધા એ માન્યા, ખૂબ રાજીપો મળી ગયો, બસ હવે હું મારી માથે તો આય રાજીન, મારી માથે તો આય રાજીન, ઓલાને મારે અરે બહુ હેતો, એને મારા બહુ ભાવ હોય, એને મને બહુ હાચવો હો, આ મારે આમને, મારી ઉપર બધાય રાજી, તે સારું લે, હવે હવે હું, બધા આપણા વખાણ કરે પણ શું? હજી તો આપણને લાગી જ નથી, હળગી જ નથી અંદરથી, સમજ્યા? વાટ હળગી જ નથી, જિજ્ઞાસા. હું આજ વાત કરી રહ્યો છું જિજ્ઞાસાની, જિજ્ઞાસા કે મારે આજ તો સહજાનંદને જોવા છે, આજ કોઈ નડશો નહીં, આજ કોઈ મને અડશો નહીં, આજ કોઈ મને પકડશો નહીં, આજ કોઈ બોલશો નહીં, યારે આવું હોય તો નગરે જાઓ, આજ મારે સ્વામિનારાયણને જોવાના છે. જ્ઞાન દરબાર કુંભારવાડામાં ગયા, કુંભારને ઘરે ગયા, ત્યાં કાંઈ નમળે બેહવાનું, ત્યારે મહારાજે એમ કીધું કે આ દરબાર આવ્યા છે, ઓલી ગુણ નાખી દો, ગુણ, ગુણ એટલે ખબર છે, ખાલી કોથળા ને ગુણ કે, એ દેશમાં ખાલી કોથળા હોય ને, કપાસિયા ભરવાના કોથળા, બાજરો ભરવાના, ઘઉં ભરવાના, કંતાનના કોથળા હોય ને, એને ગુણ કે, ગુણ પાથરી દો એમ. આપણે પગ લૂસણિયા તરીકે અહીં ક્યારેક વાપરતા હોય છીએ, ચોખાની ખાલી થયેલી ઠેલી બાથરૂમમાં નાખીએ, આમ આવા ચોમાસામાં આપણા ગારાવાળા પગ હોય દરવાજામાં નાખી, એને ગુણ નાખી દીધી, એની માથે જઈને બેઠા ને પગે લાગ્યા, એના છોકરાને પગે લગાડ્યા, પણ એને જોયા ખરા સ્વામીને, ભગત થયા, મહારાજાને કંઠી બાંધી આશીર્વાદ. લાગી કહેવાય. રામાનંદ સ્વામીની 8 વર્ષની ઉંમર હતી, ભણવાને બાને, કાશી જવાને બાને તેણે મા બાપ મૂકી અને ભગવાન ખોળવાની વાટ લીધી, અને કેવી લાગી છે? અગિયાર વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણે પણ મને સાક્ષાત પરમેશ્વરનો ભેટો થાય એમ માનીને ઘરબાર છોડી વનની વાટ લીધી. કેવી લાગી છે? મુક્તાનંદ સ્વામી બધું મૂકીને ભાગ્યા, રામ ઘટાઘટ મવડું ભાંગ્યું, કેવી લાગી છે? એમ પૂર્વે જે ભક્ત થયા છે એના જીવનમાં એને પુરુષોત્તમને પામવાની કેવી કેવી ચટપટી માલિકોર જાગી હતી એ એના આખ્યાન સાંભળીએ ત્યારે ખબર પડે છે. મને અને તમને પુરુષોત્તમને જોયાની, જાણ્યાની, માણ્યાની, પામ્યાની ચળવળ ઉપડી છે. અને આ જન્મમાં ઉપડવાની છે. આટલા વર્ષ તો વયા ગયા, હજી ઉપડી નહીં. વલુરી ઉપડી નહીં, એ ખંજવાળી એ ઉપડી નહીં હજી. તો શું આના પછીના જન્મમાં ઉપડશે ખરી? ભડભડતી ભૂખ જાગશે ખરી? આ બધા જ પ્રશ્નો મારે મને પૂછવાના છે અને તમારે તમને પૂછવાના છે. પૂછશો ખરા? ટાઈમ છે આ પ્રશ્ન પોતાને પૂછવાનો? કોઈ દી પૂછ્યા છે? અમે ગુરુ પૂર્ણિમાની સભામાં શીખવાડ્યું હતું એક ટેકનિક કે પુરુષોત્તમનો મહિમા એકદમ ચોખ્ખો સમજવા માટે તમે અવારનવાર તમને પ્રશ્ન કરો કે આ કોણ છે, આ કોણ છે, લે આ કોણ છે, ભગવાન કોણ છે, કેવા છે? પૂછો એને, આપણે આપણને પૂછો ભગવાન કોણ છે, કેવા છે, માથું નમી જાય, મહિમા બહુ ચોખ્ખો થાય. પૂછજો, ટ્રાય કરજો. કરી તમે. મેં ગુરુ પૂર્ણિમાએ કીધું હતું કે આ ગુરુ પૂર્ણિમાએ હું તમને આ એક નવીન સુંદર ટેકનિક આપું છું, ગુરુ હોવાને નાતે જ્ઞાન દઉં છું, તમે કરજો, જો તમને ફાયદો થશે. તમે કેટલાએ કર્યું? શું એનો રિપોર્ટ છે? જેને ભગવાન જોતા હોય ને એ એના ગુરુની વાત માને. સત્સંગમાં આવ્યા હોય, ગુરુ કર્યા હોય, પણ ભગવાન મેળવવા નહીં, આ લોકમાં આ શરીરમાં સુખિયા રહેવા એના માટે. હવે એ શું કામ ભગવાન સંબંધી એકેય વાત પકડે, માને, સ્વીકારે, કરે, ચા સારું કરે? એનું જીવન ધ્યેય એ છે જ નહીં કે મારે ભગવાન જોવાશે. એને કોઈ દી અંદરથી ભૂખ લાગી જ નથી કે મારે પુરુષોત્તમને જો. એ તો અઠીસી બાપુને થઈ હતી ભૂખ માલિકરતી કે મારે સહજાનંદને જોવા જ છે. મીરાબાઈને થઈ હતી, જોશીડા મારા જોશ તો જોવો ને ક્યારે મળશે ઘેલો કાન. મોટીબાને થઈ હતી, લાડુબાને એવી તીવ્ર ઈચ્છા થઈ હતી, દાદા ખાચરને હતી. તમને ને મને ક્યાં એ જિજ્ઞાસા, ક્યાં એ અંદરની ઊંડી આશા, ભડભડતી ભૂખ લાગી છે ભાઈ? આપણે તો દિન કઢણી કરીએ છીએ આ સત્સંગમાં. થોડુંક અહીંથી માન મળી જાય, થોડુંક અહીં આપણને બધા સારું કે, થોડાક અહીં સેટ થઈ ગયા એટલે આપણે માની લીધું કે આપણે અક્ષરધામના મુક્ત થઈ ગયા છીએ. અને ભગવાનને મનમાં એમ થાય છે દીકરાનું મારામાં ધ્યાન નથી અને આ ગોઠવાઈ ગયો, લ્યો મુક્તમાં, મુક્તમ ગોઠવાઈ ગયો. આનું ક્યાં ક્યાં મન જાય છે એ હું એક જ જાણું છું. એવું મહારાજ કે આ ભગત છે ને એનું આખો દિવસમાં મન ક્યાં ક્યાં રખડે છે, શું શું એને સંકલ્પો થાય છે, કેવા કેવા ભૂંડા અને કેવા વિચિત્ર અને કેવી કેવી ઈચ્છાઓ થાય છે મારા સિવાયની, એ હું એના અંતરમાં રહ્યો રહ્યો જોઉં છું, હું જાણું છું. બહારથી દુનિયા એને જેવો મોટો ભગત કહેવો હોય, જેવો મોટો સંત કહેવો હોય, જેવો મોટો ગાદીપતિને આચાર્ય માનવો હોય, એવો ભલે દુનિયા માને, પણ હું એનામાં બેઠો છું, એનું બધું જાણું જરીએ જરીએ. એને કોઈ દી મારી ચટપટીની ભૂખ લાગી નથી, મને મળવાની એની ઈચ્છા જ નથી. એને બધું બીજું જોઈએ છે, બીજું મારા સિવાયનું, અને એ પણ મારી પાસે છે એટલે મને માને છે. મને નથી માનતો, મારી પાસે અમુક અમુક વસ્તુ છે એને માને છે, ને મને માન્યા વગર મળે એમ નથી એટલે મને સાધન બનાવ્યો છે. આ વાત દિમાગમાં ભગવાન વાયા ત્યાં થઈને આમ જવાય છે એટલે બોલો. માફ કરજો, પૂછી શકો તમારું બધાનું કેમ છે? હકીકત શું છે? હકીકત ચટપટીને બરાબર લાગી છે નહીં? ભગવાન મેળવવા સારું જ બધા શ્વાસ લ્યો છો કે બીજી કોઈ ઈચ્છાને માટે પણ શ્વાસ લેવાઈ રહ્યા છે, જીવાઈ રહ્યું છે? અચ્છા એ બતાવો, હું અને તમે જીવીએ છીએ શું કામ? જીવીને કામ શું છે? આપઘાત કેમ નથી કરતા? કાંઈક તો આશા હશે ને જીવવા પાછળ. બોલો, ભગવાનની જ આશા છે? ચટપટીને પુરુષોત્તમને મળવાની ઈચ્છા જાગી છે એટલે જીવીએ છીએ, અને એ ઈચ્છા તૂટી જાય તો આપણે આપઘાત કરીએ? જો આપણને ખબર પડે કે પુરુષોત્તમ નહીં મળે તો એમ થઈ જાય કે હવે જીવીને શું કામ છે, તો હાલો લટકી જાય પંખે. આવું છે તો પુરુષોત્તમને પાયમાનો ખરેખર ધ્યેય ગણાય, નહીતર બધી વાતું સાંભળો ને હવે જોઈ લીધા આપણે આપણને, આપણે કેવા છીએ, દુનિયાને જે કેવું એ કે, આપણે આપણને જોઈ લીધા આપણામાં કેટલો દમ છે એ કેમ બધા હજડ થઈ ગયા? મેં કાંઈ શું તમને ગાળ્યો દીધી? અને હું આ કાંઈ તમને વાત કરું છું? હું તો મને કહું છું કે મેં મને જોઈ લીધો હું તારામ છે ને કેટલું પાણી છે ને કેટલો પ્રેમી છો ને કેટલો ભગવાનનો ભૂખ્યો છો, કેટલી તને ચટપટીને પુરુષોત્તમને પાયમાની અનુભવ્યાની ઉપડી જાય છે રાત દિવસ, સવાર હાંતે છે સમતી નથી એવી ઉપડે છે. હજે એવું? અચ્છા શું કરશું હવે એ કહો તો. આમનામ જ જીવે જવું છે કે કાંઈ બદલવું છે? આ બધું જે છે તે જેમ જીવીએ છીએ તે બધું માફક આવી ગયું છે કે આમાં કઈ ફેરફાર કરવા જેવું જણાય છે? ઠેક તમારી ઈચ્છા, મને તો મજા આવે છે એટલે મેં આવી બધી વાતો કરી. તમારા કામની હોય ન કામની હોય, તમને ફાવતી હોય ન ફાવતી હોય મને ખબર નહીં, મન પાછી દઈ દેજો, મારા કામની છે, મને મજા આવે છે. નિષ્કળાનંદ સ્વામીનું રનિંગ પદ છે, એમાં આપણે પ્રવેશ કરવો છે. મોય પિયા મિલે મન માને, બહુ મજા આવે છે. ધન્ય જીવન મેરા કરી જાણે રે રે, આ અનંત બ્રહ્માંડમાં એવો કોણ છે કે મારું ને તમારું જીવન ધન્ય કરી દે? કોણ છે? કાળ માયા કર્મથી પર કરી દે, કોણ છે? પુરુષોત્તમ સિવાય એવો છે કોણ કે મને તમને અક્ષરધામમાં લઈ જાય, દિવ્ય લોકમાં લઈ જાય, મહાઆનંદમાં લઈ જાય? સુખ 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 અતિ દુઃખ નો નહીં લવલેશ, હે ધામમાં જાણજો નહીં કાળ માયાનો કલેશ. ત્યાં જવું છે, એ અમારું પદ લેવું છે, એ અમારો લોકમાં પ્રવેશ કરવો છે. આ નાશવંત શરીરમાં નાશવંત દુનિયામાં મારે નથી રહેવું, આય મારે કોઈ વસ્તુમાં પ્રેમ કરવો નથી, કોઈને પોતાનું માનવું નથી, કોઈની હારે જોડાવવું નથી, મારે એક અવિનાશી અમર પુરુષોત્તમમાં જોડાવવું છે. આવા અંદરથી વિચારો રાત દિવસ વેગમાં હાલે છે, વેગમાં હાલવા જોઈ, આ વિચારો હાલવા જોઈ, ગમે એ ભલે કરીએ પણ આ વિચારો અંદરથી હાવ હુકાઈ ન જવા જોઈ, ધબધબાટી બોલાવતા ઉપડવા જોઈ માલકુરથી. મોય પિયા મિલે રે મન માન, કેમ જે એ પરમેશ્વર આપણા આત્માના માલિક છે એ જ આપણને એની દિવ્ય મૂર્તિનો અનુભવ કરાવી શકે એમ છે, અને એની દિવ્ય મૂર્તિનો જે મહા આનંદ છે એ જ્યારે આપણને મળી ગયો કાયમી, ત્યારે આપણે ધન્ય થઈ ગયા ગણાઈએ. અને એવી ધન્યતા પુરુષોત્તમ જ આપણને બક્ષી શકે છે, બીજો કોઈ નહીં. માટે પુરુષોત્તમની પાછળ ગાંડા થવાની જરૂર છે, હવે ડાયા રહેવાની જરૂર નથી. હવે વધ્યા એટલા વરહમાં છે ને, ભરતજીની જેમ, જળભરતની જેમ ગાંડા કાઢવાની જરૂર છે. ભગવાન ન ભૂલાય એમ જીવવું. કાલે આપણે ઠાકોર દાદાનું જીવન જરા જોઈ ગયા ને, કેમ લાગ્યું? શું આપણું જીવન એવું છે? એના છોકરા એમ કે, પાપા મારી ગાડીમાં બેહો, તો એમ કે હું બેહું ત્યાં સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરીશ, તો તારી ગાડીમાં બેહું. તમે બધા બાપ છો કે નહીં? કેદી તમે તમારા છોકરાને કીધું એવું? બોલો, ક્યા બાત? વડતાલથી એના પતિ અંતિમ અવસ્થા એ ઘરે પત્નીની ખબર કાઢવા આવે ફરજના રૂપે, ત્યારે પત્ની એમ કે, મંજુલાબેન ઠાકોરભાઈને એમ કે, તમે હું કામ આવ્યા? તમે વડતાલ રહ્યો, ભજન કરો, તમે તમારું ભજન ના બગાડશો. તમારા બૈરા કહે છે આવું? અને મોટી ભક્તાણીઓ ગણાતી હશે સત્સંગમાં, જોજો. છે પાછા એવાય છે ઠાકોરભાઈ જેવા, ને એવાય છે સત્સંગ, નથી એવું નથી. પણ આપણે એ છીએ, સવાલ એટલો છે. આ તો પ્રગટનો સંપ્રદાય છે, આમાં બધું પ્રગટ છે, નથી એવું નથી. ભડભડતી ભગવાનની ભૂખ જેને લાગી ગઈ હોય, ચટપટ ને ચળવળ જાગી ગઈ હોય, એવાય કેટલાય ભાઈઓ બાઈઓ છે, એને હું લાખો વંદન કરું છું, એને દર્શન કરું છું, મને એવા બહુ ગમે છે. પણ જેને ભગવાન સિવાય કેટલી બીજી બધી આશાઓ, તમન્નાઓ, જિજ્ઞાસાઓ છે, એવા જીવાત્માઓ તો બિચારા આ સત્સંગમાં પ્રાકૃત ભક્તો છે. હજી તો એ બિચારા પાપા પગલી કરે છે, પચા પચા હાઠ હાઠ વરસથી પાપા પગલી કરે છે, અને કહું તો અનંત જન્મથી પાપા પગલી કરે છે. બોલો, એને હજી ભગવાનને પામવાનો રસ્તો જ નથી જડ્યો, એને લાગી નથી ગઈ હજી. અને ખરેખરી લાગ્યા વિના ભગવાન હાથ આવે નહીં મારા ભાઈ. ખરેખરી લાગી જાય ને ત્યારે ભગવાન હાથ આવે, અને ખરેખરો જે જાગી જાય ને એને ખરેખરી લાગી ગઈ કહેવાય. હજી તો આપણે ઊંઘીએ છીએ. અર્થાત ભગવાન સિવાયનું બીજું વાલું લાગે છે, ગમે છે, એ બધું ખૂબ સુખ માનીને આંખો વીતીને ભોગવીએ છીએ. માટે કહું છું કે ઊંઘીએ છીએ, હજી આપણે ઊંઘીએ છીએ.
મોય પિયા મિલે મન માને રે, મોય પિયા મિલે મન માને રે,
ધન્ય જીવન મેરા કરી જાને રે,
ધન્ય જીવન મેરા કરી જાને રે,
મોય પિયા મિલે મન માને રે,
મોય પિયા મિલે મન માને રે,
હે મોય પિયા રે મિલે મન. મેં તો મન મગન હોય માલુ રે,
મન મગન હોય માલુ રે,
એ ખરી કુમારી ભરી મેં હાલુ રે,
ખરી કુમારી ભરી મેં હાલુ રે,
હે લખ્યા ભવ બ્રહ્માપતિ ભાળુ રે,
ભવ બ્રહ્માપતિ ભાળુ રે,
મને માને રે,
મોય પિયા મિલે મન માને રે.
નવી પંક્તિનો આરંભ થયો. ગઈ ફેરે પંક્તિ હતી, ધર્યા મેરમ કા શિર મોડ રે, કહો કોણ કરે મેરી હોડ રે, નહીં જગ મેં કહું મેરી જોડ રે. હવે પંક્તિ આપણે આ આવ્યા, મેં તો મન મગન હોય માલુ, જેને ભગવાન ઓળખાણા ભગવાન મળી ગયા, કોણ મને મળ્યો છે, હાય હાય કોણ છે આ સ્વામી નારાયણ, એ મારા સ્વામી, હા હા મેં તો મગન હોય. હવે તો ગાંડાની જેમ જ જીવાય, મગન મસ્તાન, ખરી ખુમારી ભરી મેં હાલું રે, હવે ધરતીએ પગ ન અડે ભાઈ, આકાશમાં હાલે, હા હવે તો એ તારા ઉપર જ હાલે. લખ્યા ભવ બ્રહ્માપતિ ભાળું રે, આ પંક્તિ બહુ મને સમજાતી નથી. એક બે અરજ થાય, લખ્યા ભવ બ્રહ્માપતિ ભાળું, ભવ અને બ્રહ્માના પતિ એવા પુરુષોત્તમ નારાયણ મારે કપાળે લખેલા મેં જોયા, એ અર્થાત મને મળી ગયા એમ કહી શકે, અથવા તો પ્રગટ એને હું અહીંયા ભાળું છું જે મને મળી ગયા છે. ભગવાનની જેને વાત સમજાઈ ગઈ, ભગવાન જેને મળી ગયા, એ બાય હોય કે ભાઈ હોય, એનો આત્મા હાવ બદલાઈ જાય છે, હાવ બદલાઈ જાય. એના ઉપર એક વાત કરવી છે, કમઢિયાળાના રતનભાઈની. ગામ કમઢિયાળાના રતનભાઈ, એના પતિનું નામ હતું લાલોભાઈ. આમ તો બે માણા ભગત હતા, બે ભગત, એને બે દીકરા હતા. હજી યુવાન નહોતા થયા, નાના હતા, નાનકડી ખેતી હતી, બંને માણસ ખેતીનું કામ કરતા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા. સ્વામિનારાયણ ભગવાનના સાધુ એને મળેલા, સંત પ્રેમી આ દંપતીને સંત વચને પ્રગટ પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય થયેલો. સાહેબ ભજન કરે છે, સત્સંગ કરે છે, સેવા કરે છે, ધર્મ નિયમ પાળે છે અને ગુજરાન ચલાવે છે. એને ભગવાન સિવાય કાંઈ બીજું મહત્વનું નથી. બેયની જોડે બહુ ખરેખર જામી હતી, મારો લાલોભાઈ એવો અને રતનભાઈ એવા. ભાગ્ય સંસારમાં કોઈક સરખી જોડ જામેલી હોય છે, બાકી લગભગ કજોડા હોય. પરમેશ્વરની કૃપાથી આ બંનેને સત્સંગ ઘરનો થઈ ગયેલો, ઘરનો, ઉછીનો નહીં, પરનો નહીં, કોઈનો શીખેલો, કોઈના દબાણથી, કોઈને કારણે ઉપલા વેધરથી એન્ટ્રી મારી ગયેલો સત્સંગ નહીં, અંદરનો બાપા, અંદરની ગરમી. ઘણી વખત જોજો, ઘણાને અંદરથી ઠંડી ઉપડે ને, બે ચાર ગોદડા નાખી દો ને તો એ ગોદડા હોતું બધું ધ્રુજે, ત્યાં જે અંદરથી ઉપડી બોલો. ઘણાને ક્યારેક અંદરથી ગરમી ઉપડી જાય ને, ટાટા પાણી નવાડો ને, પણ તો એને કાંઈ શાંતિ ન થાય. એમ અંદરથી ચટપટ ઉપડી ગયેલી ભાઈ, સત્સંગ ઉપડી ગયેલો, ખરે ખરો લાગી ગયેલો. ઘણાને સત્સંગ હોય પણ શેઠને લઈને, એ શેઠને ત્યાં નોકરી કરે ત્યાં સુધી પૂજા પાઠ મંદિર જાય, શેઠ બદલાઈ જાય સત્સંગ પૂરો. ઘણાને સત્સંગ હોય પણ પત્ની હરિભગત હોય એને લઈને ભાઈ હારે હારે મંદિર આવે વગેરે વગેરે, ગમણે એ પત્ની મરી જાય ને બીજી પત્ની લાવે તો પાછો હોટલમાં બેઠો હોય, ઓલી હોટલમાં લઈ જાય તો હોટલમાં જાય એમ. આને કાંઈ ઘરનો સત્સંગ નહીં, પરનો, અડખે પડખેથી જરા ટોચરિંગ વાળો સત્સંગ. હાલો ને મંદિર જવું, હાલો અટારે હાલો એમ કરે, આને કાંઈ ઘરનો સત્સંગ નહીં. છોકરાઓને મા બાપનો સત્સંગ હોય, મા બાપ જો ધ્યાન ન રાખે ને તો મંદિરે ન જઈને પૂજાય ન કરે વગેરે વગેરે. તમને ખબર પડતી હોય તો ખબર પડે કે તમને કોને લઈને સત્સંગ છે, તમારા ઘરનો છે કે ક્યાંક સંબંધ એને હેત બંધાણું છે, એની બીકે એની શરમે એને લઈને છે. આ જોવું પડે બાપા, એનો કોન્ટેક્ટ ન રહે ને તો આપણા સત્સંગમાં બહુ ઝાઝો ફેર પડી જાય. માટે ઘરનો ન કહેવાય, વિરુદ્ધ વાતાવરણમાં પણ જે ઝાંખો ન પડે એવો ને એવો કોળ્યા કરે ને પ્રગતિ કર્યા કરે એનું નામ ઘરનો સત્સંગ કહેવાય. આ બંને માણસને સત્સંગ ઘરનો હતો. હા જરા લાઈવ રહો, કેવો હતો? પોતાનો પોતાનો, માગીને લાવેલો નહીં. આપણી પોતાની ગાડી હોય એ, અને આપણે ગાડી ન હોય ને કાંઈક બારગામ જવા માટે ઇમરજન્સી જરૂર પડી હોય તો બાજુવાળાની ગાડી આપણે માગી લાવીએ, એ બેમાં ફેર કે નહીં? એ ઘરની ગાડી કહેવાય. ભાડે મકાનમાં રહેતા હોય ઘરનું મકાન કહેવાય. એમ ઘરનો સત્સંગ જુદો આવે, અને ક્યાંકથી માગીને લાવ્યા હોય, કોકના પ્રેશરથી વેધરથી વાતાવરણથી ચડાવી દીધો હોય, ચડી ગયો હોય, આપણે એને ઘરનો માનતા હોઈએ, પણ એ બધું ભાડુતી કહેવાય, ઉછીનું કહેવાય. આ બંને પતિ પત્નીને ઘરનો સત્સંગ હતો. બંનેની જોડ જામીતી, શિર સાથે સત્સંગ રાખતા, પોતાનું બધું જ સત્સંગને અર્થે કરી રાખ્યું હતું. આ શબ્દ ઉપર ધ્યાન દેજો, પોતાનું સર્વસ્વ સત્સંગ માટે કરી રાખ્યું હતું. આનું નામ સત્સંગ. બધું ભગવાનને અર્થે જેણે કરીને રાખ્યું હતું, જેથી સત્સંગમાં જરૂર પડે તેથી એક સેકન્ડની વાર ન લાગે બધું છોડતા. આ ભક્તિ, આ ખુમારી, આ ઘરનો સત્સંગ. દિવસ પછી દિવસ વીતે છે, પતિ પત્ની આવી રીતે ભગવાનનું ભજન કરે છે, સત્સંગ કરે છે, સંતોની સાથે ખૂબ હેત રાખીને બળ મેળવે છે, અને એમ કરતા કરતા એક દિવસ જીવનમાં એવી વિપત્તિ આવી, એના બંને છોકરા એવી માંદગીમાં છપડાણા કે હવે ઊભા થવાની આશા જાણે રહી જ નહીં. નાજુક સ્થિતિ હતી વ્યવહારની, કામ ધંધે જો ન જાય તો તાવડી ટેકો લઈ જાય, અર્થાત સાંજે રોટલો બને નહીં. બે માણસ કામે જઈને ગુજરાન ચલાવતા, હવે છોકરા માંદા પડ્યા એટલે એક પાત્રને ઘરે છોકરાની દેખભાળમાં રહેવું પડે, ને એક જણો કમાવા જાય. આવા દાડા વીતવા લાગ્યા. રતનભાઈ છોકરાની સેવામાં ઘરે રહે છે, અને લાલોભાઈ કામકાજે જાય છે. દિવસ પછી દિવસ વીતે છે, છોકરા વધારે વધારે રોગમાં ભેળાતા જાય છે. બંને વિચાર કરે છે કે પ્રભુએ શું ધાર્યું છે, પણ પરમેશ્વર કરતા હરતા છે અને એમાં હિત કરતા છે, આ વાત માઇન્ડમાં ફિટ હતી. એટલે મુંજાણ્યા વિના ભગવાનને ભરોસે જીવન નયાને હાકે જતા હતા આવા તોફાનમાં પણ. લાલા ભગત સીઝન હોવાથી હવારમાં વહેલા નીકળી જાય, એકાદો રોટલો ખાઈ લે, બે રોટલા હારે બાંધી લે છે. હવારે વહેલા નીકળી જાય, આખો દિવસ કામ કરે. રતનભાઈ આખો દિવસ આ છોકરાને કાંઈક ને કાંઈક ખવાડે પીવાડે, સેવા કરે. લાલોભાઈ સાંજે ઘરે આવે ત્યારે એને હાથ પગ ધોવડાવે, જમાડે. આવું હતું. પુરુષને કામકાજ માટે બહાર દૂર જયા વિના ચાલે એમ જ નહોતું, એ જતા હતા. એમાં એક દિવસ લાલોભાઈ ખેતરે કામકાજે ગયા છે, બંને છોકરા માંદગીમાં હાવ સુનમુન પડ્યા છે. રતનભાઈ એની પાસે બેઠા બેઠા માળા ફેરવે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે પ્રભુ હે પરમાત્મા. અને ઈ કમઢિયાળા ગામમાં આ બેનની આગળ અચાનક એક તેજનું ચકરડું થયું. એને આશ્ચર્ય થયું કે આ લાઈટ ક્યાંથી આવી, આટલું બધું તેજ ક્યાંથી આવ્યું. અને એ તેજની મધ્યે એને ભગવાન સ્વામિનારાયણ દેખાણા. દેખાણા એટલું નહીં, બધું તેજ પોતામાં સમાવી અને મહારાજ એવું બોલ્યા, રતન અમને ભૂખ લાગી છે, પાલવ પાથરી, આંખેમાં પ્રેમના આહુડાની ધારે એ બાઈ પરમેશ્વરને પગે લાગી અને કહ્યું કે નાથ થોડી વાર બેહો, હું રસોઈ બનાવી દઉં. બેઠા, છોકરાને પવન નાખીને માખી ઉડાડવા મહારાજ બેઠા. રતનબા રસોડામાં જઈને ભગવાનને માટે રોટલો ને શાક કરે છે. એનું ઘર એવું નહોતું સમૃદ્ધ કે કાજુ બદામનો શેરો કરે, સરસ મજાનો રોટલો શાક ગોળ લેવા. મહારાજને જે હતું એ આસન્યું પાછર્યું ને પ્રભુને ત્યાં મોરી થાળી મૂકી જમો નાથ પાણીનો લોટો મૂકી. મહારાજ કમઢિયાળા ગામમાં આ ગરીબ ભગતને ઘરે થાળ જમે છે. મહારાજ કહે છે કે રતન સુખી છો ને? હા મહારાજ, તમ જેવા પ્રભુનો આશરો છે, અમારે શું દુઃખ હોય. ભગત કો મહારાજ, એને તો વહેલા રોજ કામે જવું પડે, મોડા આવશે. ઠીક. રતન, હા મહારાજ, એક પ્રશ્ન પૂછું. પ્રભુ પૂછો ને. રતન, પારકી વસ્તુ લાવ્યા હોય અને તે ધણી પાછી માગે તો તેને પાછી અપાય કે દુઃખ લગાડાય? રતનભાઈ સમજી ગયા કે આ નટખટ શું કહેવા માગે છે. મહારાજ, દુઃખ નહીં લગાડાય. મહારાજ, એ તો ઋણ મુક્તિનો આનંદ કહેવાય. ઋણ મુક્તિનો આનંદ કહેવાય કે કોઈની વસ્તુ આપણે લાવ્યા હોઈએ અને એની જે પાછી દઈ દઈએ તો આપણે ઋણમાંથી મુક્ત થઈએ અને એનો આપણને આનંદ થાય. ત્યારે મહારાજ બોલ્યા કે રતનભાઈ, આ તમારા જે બે દીકરા છે ને, એ અમે તમને આપ્યા છે, એ અમારા છે, તમારા નહીં. અને હવે અમે એને પાછા માગીએ છીએ. એના પ્રારબ્ધ અનુસારે એનું આયુષ્ય જે નિર્માણ થયું હતું એ પૂરું થાય છે, એની જીવાદોરી કટ થાય છે, માટે એને અમને વાપસ કરો, અમને પાછા આપો. રતન, તને એમ સવાલ થતો હોય કે તો એ જીવાત્માઓને અમારે ઘરે જન્મ શા માટે આપ્યો? રતન, એ તો પૂર્વના કોઈ ભક્ત હતા, એમને થોડી ઘણી કસર હતી, એની કસર ટાળવા માટે એમને અમે તમારા જેવા ભક્તને ત્યાં જન્મ આપ્યો હતો. તમારે ઘરે જન્મીને એમની જે કાંઈ કસર હતી એ ખોટ ટળી ગઈ છે, માટે હવે અમે જો તમે કહો તો બેયને અમારે ઘરે લઈ જઈએ. ત્યારે રતનબા હાથ જોડીને કહે છે કે હે નાથ, આપની વસ્તુ આપ લઈ જાઓ એનો મને બહુ આનંદ છે. આ મારા કહેવાતા બંને પુત્રોની જેમ અમને બંનેને પણ અંતે આપ તેડવા આવજો અને આપના ધામમાં અચલ મુકામ આપજો, અમર જીવન આપજો. આ બંને દીકરાઓ લઈ જાઓ મહારાજ, આ તમારી થાપણ અમે આજ દિવસ સુધી સાચવી, એની સેવામાં એને સાચવવામાં કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. આ તમારું તમને અર્પણ. અને ભગવાન સ્વામિનારાયણ તરત ઊભા થયા, હાથ લૂછ્યા ન લૂછ્યા, બંને આત્માઓને દિવ્ય દેહ આપી ભગવાન શ્રીહરિ પોતાને ધામ સીધાવ્યા. હવે બંને છોકરાઓ શબ બની ગયા, શબ. બાઈ એકલી ઘરે છે, પરિણો ધણી ખેતરમાં છે. બપોરને ટાણે ભગવાન આને ધામમાં તેડી ગયા છે. રતનભાઈ વિચારે છે કાંઈ કરવું નહીં, ઘરે હાંજે આવે તારા વાત. બંને છોકરાને માથે ઉડાડી દીધો, પોતે ભજન કરે છે. રતનભાઈના મનમાં વિચાર એમ થયું, એમ મનમાં વિચાર આવ્યો કે રખે ને ભગત આ વાત જાણે અને ભગતથી આ દુઃખ સહન ન થાય, અથવા તો ભગતને આ જે થયું તે ઠીક ન લાગે અને એના મનમાં એમ થાય કે મહારાજ તમે આ ક્યાં કરી, એવું આપણા સર્વ કરતા હરતા પુરુષોત્તમ પ્રત્યે મારા પતિને કદાચ થઈ જાય કે મહારાજ આ તમે ખોટું કર્યું. ભગવાન ક્યારેય કશું ખોટું કરતા હોતા નથી, પણ આપણને એવું લાગે એટલે ભગવાનને કહી નાખીએ કે હરી તે ન કરવાની કરી. રતનભાઈએ છોકરાને માથે ઉઢાડી અને એ ઘરની હાકળ બહાર નીકળીને બંધ કરી દીધી. સાંજની રાહ જોવે છે કે સાંજે ભગત ઘરે આવે એટલે વાત કરો. સાંજની વેળા થઈ, દરરોજ જે સમયે આવતા હતા એ જ સમયે લાલા ભગત ખેતરથી ઘરે આવ્યા. હસ્તે મોઢે જઈ પોતાના પતિના હાથ પગ ધોવરાવ્યા, પાણીનો લોટો આપ્યો, ઓસરીની કોરે રોજને પ્રમાણે બેઠક લગાવી. ભગતે પાણીનો કળશો લઈ પાણી પીધું, લોટો નીચે મેલ્યો, રતનભાઈની હામું જોયું. ત્યારે રતનભાઈ બોલ્યા, ભગત તમે રાજી હો તો કંઈક પૂછું? પૂછને, તમે એ વાતનો ખુલાસો કરશો? કઈ વાત? હું પાડોશીને ત્યાંથી થોડા દિવસ પહેલા ઘરાણા માગી લાવેલી. એને કેટલાય દિવસ થઈ ગયા. મને તે ખૂબ ઘરાણા ગમે છે એટલે હું એને પાછા દેતી નથી, હજુ પાછા દેવા ગઈ નહીં. અને આજે એ બાઈ ઘરાણા પાછા લેવા આવી હતી. ત્યારે મેં એને કહ્યું, આ ઘરાણા તને આપવાનો હજી વખત નથી થયો, હજી મારે રાખવા છે. મારું મન હશે ત્યાં સુધી હું રાખીશ, મને ઈચ્છા થશે ત્યારે હું તને આ ઘરાણા પાછા આપીશ. જરાય ઉતાવળ કરશો નહીં? આવું મેં એ બેનને કહી દીધું. એટલે એ બાઈ બહુ ચીડાણી જેમ તેમ બોલી અને પછી જતી રહી. ત્યારે લાલો ભગત કે, અરે રે રે રે, આ તો હલાલ ખોટું, આ તો અનર્થ કહેવાય. એના ઘરાણા છે, એને આપી દેવા જોઈએ ને, આપણો હક જ નથી એને રાખવાનો. પારકી વસ્તુનો આટલો બધો મોહ રાખવો, એ શું વ્યાજબી છે? પારકી વસ્તુ તે પારકી, એને દઈ દેવાય. ત્યારે રતનભાઈ હાથ જોડ્યા કે પતિદેવ તમારી વાત હાવ સાચી છે, પણ હું મોહ માયામાં બંધાઈ ગઈ છું એટલે સત્યતા મને ન સમજાણી. એમ કહી રતનભાઈ ઊભા થયા. હજી લાલોભાઈ ઓસરીની ધારે એ થાંભલીને ટેકે બેઠા છે, એનું કાંડું ઝાલ્યું એટલે લાલાભાઈને થોડું અજીબ જેવું લાગ્યું. એ ઊભા થયા. પહેલાં ઓરડાની જે હાંકળ બંધ હતી, એક હાથે ભગતનું કાંડું ચાલ્યું છે અને એક હાથે બાઈ હાંકળ ખોલીને બે જણાએ અંદર પ્રવેશ કર્યો. ભગતના મનમાં એમ કે પારકા ઘરાણા આપવા મને અંદર લઈ જાય છે, કે લ્યો આ ઘરાણાની બાઈને દઈ આવું અત્યારે ને ત્યારે, એને એવું. પરંતુ રતનબાઈએ ઘરમાં જઈ બંને યુવાન પુત્રના મો ઉપરથી કપડું ખસેડીને કહ્યું, આ મહારાજે આપેલી પારકી વસ્તુ હતી તે આજ મહારાજ આવ્યા હતા એમને પાછી આપી દીધી છે. ભગત ક્ષણભર મૌન થઈ ગયા. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જુઓ, નારી શક્તિ, નારી ભક્તિ, નારી સમર્પણ કેટલી ઊંચાઈ ઉપર આ દેશની મહિલાઓ જીવી છે ગોપીઓ કહો, ભક્તિ માતા કહો, આજકાલની બહેનોની શક્તિ ને ભક્તિ માથું નમાવી દે એવી હોય છે. પુરુષો પણ એવા મહાન ભક્ત હોય છે. ભક્ત થાવું રે ભગવાનના છે જો કઠણ કામ, થવાતું હોય એનથી થવાય છે, બાકી તો બધા વાતો સાંભળે, સમય ઉત્સવ કરે, થોડું ઘણું જે કાંઈ દેતા હોય એ દે, મોજ મજા કરે. પણ આવા ભગત થવું હેલું? પણ ભગતને એવું લોકેશન આપી અને ઓરડામ લાવ્યા છે એટલે ભગતથી કે ભગતના મનથી કોઈથી ચૂંક ચા થાય એવું નથી. પછી ભગત હૃદય મજબૂત કરી બાળકોના માથા પર હાથ ફેરવે છે, બંને એ આખી રાત પછી એની પાસે બેસી ધોઈન કરી, બે માણા એ આજ ખાતું નથી, આજ રહોડામાં રાંધ્યું નથી, આખી રાત ધોઈન કરી બે જણાય, અને હવારે મરણ પોક પાડી, સંબંધીઓને જાણ કરી, ધીરજ ધરી, સૌને ધીરજ આપી, પછી બંને પુત્રની એક ચિતામાં અંતિમ વિધિ કરી. લાલા ભક્તના હૈયામાં એક વાત ઘુમરાવા લાગી કે અગતરાયના પર્વતભાઈનો દીકરો માંદો હતો, તોય તે ગઢડા જવા નીકળ્યા, ત્યાં છોકરાએ દેહ મેલ્યો, પાછળથી માણસે આવીને જાણ કરી તો તેમણે સાફ કહી દીધું કે જેનો હતો તેને તે લઈ ગયા, હવે મારે ચિંતા મટી, એમ કહીને ગઢડે ગયા અને આવનારને કહેતા ગયા કે જાઓ એમનો અગ્નિ સંસ્કાર કરી નાખજો, એમાં મારું કામ નથી. આ પર્વતભાઈના આ કિસ્સાથી લાલાભાઈને અત્યારે ખૂબ બળ મળ્યું અને મનમાં એમ થયું કે એમ જ મહારાજે આજ મારા જીવનમાં પણ ઘટના ઘટાડી, આપેલ વસ્તુને મહારાજ પાછી લઈ ગયા, તો મારે દુઃખ શેનું લગાડવાનું? મનમાં આનંદ થઈ ગયો. જેને ભગવાન ઓળખાઈ ગયા એની સ્થિતિ કેવી હોય? સાર સિદ્ધિમાં નિષ્કળાન સ્વામી એનું વર્ણન કરે છે. રહી ન શકે એવું જે રૂડું ભર્યા બ્રહ્માંડમાં ભાળે નહીં, મહાસુખ મૂકી મહારાજનું બીજે સુખે મન વાળે નહીં. જેના વિના ના ચાલે, જેના વિના ના રહેવાય, એવું એને આ બ્રહ્માંડમાં કોઈ પદાર્થ નથી. બસ પરમાત્માના મહા આનંદને મૂકીને એનું મન બીજા કોઈ સુખમાં જાય જ નહીં. આને ભગવાન સમજાણા કહેવાય, આને ભગવાન ઓળખાણા કહેવાય. ખરેખર એને સંસારમાંથી વૈરાગ થાય છે કે જેને પુરુષોત્તમ જેમ છે એમ ઓળખાય છે. ભગવાન પૂરા ઓળખાણા હોય નહીં અને કોઈને આ જગતમાં અભાવ આવી જાય એ તો જગતનો કંકાસ જોઈને આવે છે, પણ સેટિંગ થઈ જાય પાછો મોહ થઈ જાય. પુરુષોત્તમના મહિમા એ કરીને એને જગત ઓટોમેટિકલી સર્વ સુખદાયી હોવા છતાં નિરસ નથી થયું. ભગવાનના રસે જગત નિરસ નથી થયું. જગતમાં બધી કોઈ ટીપાણા ને હેરાન થયા એટલે વળી એને એમ થયું ભગવાનમાં રસ હશે, હાલો ન્યા જાય. આ વાતમાં બહુ ફેર છે. આને તો ભગવાન ઓળખાણા.
સર્વે લોકની સંપત્તિ પાપ રૂપ જાણી પેખે નહીં, મૂર્તિ મૂકે મહારાજની બીજું દુઃખ જાણી દેખે નહીં. સર્વે લોકની સંપત્તિને એ પાપ માને છે.
આ બધી વાતો ભક્તની છે, આસક્તની નહીં. મહારાજમાં જેનું મન લાગી ગયું છે એની વાતો છે. જેના હૃદયમાં હજી મોહમાયા છે, જગતની વાસના છે, જગતને હજી એ સારું માને છે, સાચું માને છે, એની આ કથા નથી. જગતને સારું અને સાચું માને એને હજી વૈરાગ નથી, અને વૈરાગ વગરના માણસને તો આપણે ગમે તેદી રોતો જોવાના જ, એને દુખી થતો જોવાના જ, એ દર્શન થવાના જ. વાલા ભક્તો, આ રીતે સાચી સમજણ જેના ચિત્તમાં લપેટાઈ ગઈ હોય તેને સંસારમાં ક્યાંય મોહ થાય નહીં, એને કોઈ માયાના પદાર્થ બંધન કરી શકે નહીં, એને કામ ન પીડે, ક્રોધ ન નડે, મોહ ન બાંધે, એને માન ન ગળ્યું લાગે, એને લોભની ન લાળ લાગે, એને કોઈ ક્ષોભ ન થાય, એ તો મહારાજના ગુણ ગાઈને આનંદમાં જીવે એનું નામ સાચો ભગત. અને આવા ભક્ત જ દિવ્ય દ્રષ્ટિ પામી અક્ષરધામના અધિકારી બની શકે છે, સદાએ એ જ પુરુષોત્તમ નારાયણના સાનિધ્યમાં મહારાજના આનંદમાં ડૂબી શકે છે. ધન્ય છે એ રત્નભાઈને, ધન્ય છે લાલાભાઈને. રત્નભાઈ એ ગાઈ શકે, મેં તો મન મગન હોય માલુ રે,
મેં તો મન મગન હોય માલુ રે,
એ મેં તો મન મગન હોય માલુ રે,
મેં તો મન મગન હોય માલુ રે,
ખરી કુમારી ભરી મેં હાલુ રે,
ખરી કુમારી ભરી મેં હાલુ રે,
એ લખ્યા ભવ બ્રહ્માપતિ ભાળુ રે,
લખ્યા ભવ
જીવન મેરા કરી જાને, આ બહુ મને ગમ્યું, બહુ ગમ્યું સાહેબ, આ પંક્તિ બહુ ગમી. એ પંક્તિ જેથી આવી તેથી એના ઉપર વાતો પણ પેલા ગઢડાના બેનની એવી બધી અમુક મસ્ત મસ્ત. હવે મારે તમને બે ચાર પંચોળીની વાત કરવી છે ને ટાઈમ. ખીચડીની ઉતાવળ નથી ને, તબ તો સુન લીજે. બેચર પંચોળીની વાત તમે સાંભળી છે? સાંભળી છે પણ ભૂલી ગયો. સાંભળવા જેવી છે. ભગવાન ઓળખાણા છે, ભગવાન સમજાણા છે, એવાની આ કથાઓ છે. હજી જેને ભગવાનમાં ગમ નથી પડી, ભગવાન ઓળખાણા નથી, પકડાણા નથી, સમજાણા નથી, એ બધાની વાતો તો કરાય નહીં, એમાં મજા નહીં. એક દિવસની વાત છે, ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં બેઠા છે, સંતો બિરાજે છે, સત્સંગના વિધવિધ કાર્યો ને ઉત્સવો ચાલે છે, નૂતન સાહિત્યની રચનાઓ થઈ રહી છે, ક્યાંક ક્યાંક જ્યોતિષ શાસ્ત્ર વિશે સંતોને જાણવું હોય છે. ભગવાન શ્રી હરિને એક જ્યોતિષના ગ્રંથની જરૂર પડી સાહેબ. ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો કે આ જ્યોતિષ શાસ્ત્ર ક્યાં મળે. ત્યારે સમાચાર મળ્યા, ગામ સીથામાં બેચર પંચોળીના વેવાય છે, એના હગા વેવાય, એની પાસે આ જ્યોતિષ ગ્રંથ છે, એ શાસ્ત્ર એની પાસે છે. ત્યારે ભગવાનને એમ લાગ્યું કે તો ઠીક, લ્યો આપણા હરિભગત બેચર પંચોળી એના વેવાય છે, મોકલીએ, અને હગા છે એટલે લઈ આવશે. ભગવાનની લીલા ન્યારી હોય છે, એ તો વારે વારે આપણી પરીક્ષા લીધા વગર રહી શકતા નથી, એવો એનો સ્વભાવ છે. આમાં બેચર પંચોળીની પરીક્ષા છે, પંચોળી જાણે કે ન જાણે. બેચરભાઈને ખબર નથી કે શું આમના બધા કામ છે, તો એક કાંકરે વીહ પક્ષી પાડે એવી એમની લીલા હોય. એક પંથને દો કાજ નહીં પડત, એક પંથને વીહ કાજ. મહારાજ કે છે, અલા ભાઈ બેચર પંચોળીને બોલાવો, બેચરભાઈને બોલાવો. આવ્યા મહારાજ કે છે કે બેચરભાઈ તમે અને આ લખીરામ લક્ષ્મીરામ, તમે બંને જણા ગામ સીથે જાઓ. બેજરભાઈ, તમારા વેવાય પાસે જ્યોતિષ શાસ્ત્ર છે અને અમને એની જરૂર છે, તમે લઈ આવો. બેચરભાઈ ઘડી ગુંડા ઉતરી ગયા. આ સેવા મારે ભારે પડી એવી છે, કેમ જે વેવાય યારે બરાબરના બાંધેલા હતા, ડખો થયેલો વટે ચડી ગયા હોય ને પછી કોક સંત એમ કે તમે આમ કરો ને આપણને કેમ થાય, કે સ્વામી બીજું કામ ચિંતો તો સાલાને એને હું મોઢું બતાડું. આ કસોટી છે. હવે આ પરીક્ષા છે. અમારે એક આવી ઘટના ઘટેલી ભાઈ, તમને ખબર હોય તો, ગામ નામ નહીં દઉં, કેમ જે કોકની કદાચ કાંઈક શ્રદ્ધાને ઠેસ પહોંચે. અમે એક ગામ ગયા હતા, ત્યાં એક ભગતને ઘરે અમારો થાળ હતો. સંતો ત્યાં રસોઈ બનાવતા હતા. હું પાછળથી સંતો સાથે ત્યાં ગયો હરિકૃષ્ણ મહારાજ લઈને, અને જે ગામમાં અમે જઈએ ને જ્યાં અમારો થાળ હોય એ એરિયામાં એક બે કોઈ હરિભગત હોય ને એને ખબર હોય કે આવે છે, એટલે અમારી પધરામણીનો આગ્રહ સહજ એને થાય કે પછી ક્યારે મેળ ખાશે, તમે આવ્યા છો તો જરાક પગલા કરી જાઓ. બધું તૈયાર જ છે, વાંસરી પગથિયા ઘર, આવી જાઓ. એકબીજા ફોન કરી દે. આજ તો હવે બધાના હાથમાં મોબાઈલ હોય, આમ ગાડી નીકળતી ભાળે ત્યાં એ કલ્પના કરે અહીંથી નીકળ્યા તા ગામમાં ગયેલા એ સંતો ત્યાં આવે છે. અમને ખબર ન હોય ને બે ચાર જણા રસ્તે આડા ઉભા રહી જાય, એ એ જય સ્વામિનારાયણ. એટલે હા આવી ગયા તમે, આ કોને કીધું, સમાચાર મળી જાય. બસ બે ચાર જગ્યાએ પધરામણીએ ગયા, એમાં બન્યું એવું, બરોબર 12:15 વાગેલા એને ઘરે અમે પધરામણીએ ગયા. અને એ વખતે રસોડામાં મારે ટેવ પ્રમાણે હું સ્ટીકર લગાવવા ગયો, તો એક તપેલી પાણીની ભરેલી, બે ચાર રીંગણા પડેલા, એમાંથી 1.5 રીંગણું સુધારેલું પાણીમાં ફોડવા તરે, ચપ્પુ આ બાજુ પડેલું, ગેસ ચાલુ થયેલો નહીં, મને થોડી નવાઈ લાગી. પતિ પત્ની બે જતાઈ ઘરમાં. મેં પહેલાં ભાઈને પૂછ્યું કે હજી કેમ ચૂલો પકટ્યો નથી, આ 12 વાગવા આવ્યા. મને કે હવે થોડુંક એવું હતું, કામ હતું, બિચારા બહુ ખુલાસો ન કર્યો હશે, કાંઈક ગયા છે આવ્યા છે ભગવાન જાણે. મને કે હવે રાંધીશું, અને હરિભગત હતા ને બાજુમાં જ અમારે બધાએ જમવાનું હતું ને ત્યાં ઘણા હરિભગતને જમવાનું હતું, એટલે મેં તો એમ કહ્યું કે હવે આ રાંધોમાં અમારે ત્યાં અમારા ભેગા જમજો. બંદાએ આમંત્રણ ઠપકારી દીધું. ના ના સ્વામી, કે હવે હમણાં રંધાઈ જાય. મેં કે ના, ખબરદાર જો રાંધ્યું તો અમે આજ્ઞા કરીએ છીએ. એટલે બિચારો આમનો હજળ થઈ ગયો. મેં કીધું ત્યાં અમારે ભેળા જમજો. ત્યાં આવીને હાર અમે પછી જ્યાં થાળ હતો ત્યાં ગયા, અને મેં એના છોકરાને વાત કરી, કે જો પહેલાંને હું આમંત્રણ દેતો આવ્યો છું, હો એ જમવા આવશે. એ મારી સામું જોઈ રહ્યો. પછી મને કાંઈક ટેલિફોન પહોંચ્યો કે આમાં કાંઈક મેં બાયફું છે. હવે આપણે જ ક્યાંય પરીક્ષા નહોતી લીધી, બાયફું તું. એલો કે સારું સારું સારું, વાંધો નહીં વાંધો નહીં. મેં પછી આપણે બધા તમારા હરિભગતની પંગત પડે તાર પાસે એને બોલાવી લેજો. તો કે સારું સારું. હવે આ વાત એના બાપા સાંભળી ગયા, અને એના બાપાને એ બંને કુટુંબ વર્ષોથી એવા બાંધેલા, ઝઘડેલા, લડેલા કે એની વાત નહીં એવા. હવે એ કેવી રીતે મેળ ખાય? એના બાપા ત્યાંથી ઊભા થયા, ધુઆ ફુઆ થતા, અને ઓલ્યાને બોલાવ્યા, અમે એટલે મેં જોયું કે કાંઈક જામી, અને જે કાંઈક ડખો થયો એની વાત કરો મારો. ઈ આઈ નહીં કે પેલો કે પણ બાપુજી હવે ગુરુજી કહીને આવ્યા કે ગુરુજી કહીને આવ્યા કે ન કહી આવી વાત નહીં મારે ઘરે ઈ નહીં 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 તને કીધું કે નહીં. ઓલો છોકરો હું જાણે હો ને ઝાલી ધમાલ હાલી હાલી 1.5 કલાક હાલ્યો, કારણ કે અમે બધી બે પંગત પડી રહે, અમે હમથાય 12 વાગે પૂગેલા, થાળ ધરે આ ધરે તાડા બાર અમે જમી ત્યાં પાછો 1.5 કલાક એક દોઢ બીજી પંગત પડે પછી હરિભગત પંગત પડે ત્યાં સુધી તો ઓલા બિચારા ઘરે બેઠા હોય. અને પછી મેં કીધું ઓલા ભાઈને, એટલે ભાઈ વિચારે ચડેલા કે મારે જવું કેમ, એટલે એ પછી આવેલા નહીં મારી હારે ન આવ્યા. મને એમ કે આવ્યા છે, મેં તો ક્યાંય ગયા તો કે નહીં આવ્યા. પછી ઓલો છોકરો મારી પાસે આવ્યો, મને કહે છે કે મુશ્કેલી થઈ છે ગુરુજી. મેં શું થઈ છે તો કે આવું છે અને મારા બાપા બરાબરના તોફાને ચીડ્યા છે, એ અહીં નહીં. તો મેં કીધું શું કરશું, તો કે હવે એ તકલીફ થઈ છે. પછી હું થઈ ગયો ટાઈટ. મેં કીધું મેં આમંત્રણ આપ્યું છે એટલે અહીં જમશે જમશે ને જમશે. આ તમને કીધું મેં, કહી દે તારા બાપાને. બોલ્યો પછી કહેવાય ગયો, આપણે પાછા હખણા હાલી એવા માણસ નહીં. આ તમને કીધું ક્યારેક અનુભવ થાય તમને, ન થયો હોય તમને થઈ ગયેલો હોય કંઈ વાંધો નહીં. બોલ્યો ગયો ઘરમાં, એણે જઈને કીધું કે ગુરુજી એમ કહે છે કે મેં આમંત્રણ આપ્યું છે હવે ખોટું થાય નહીં, મેં એને ચૂલો હળગાવવા દીધો નથી ને એમને આમંત્રીને આવ્યો છું ને હવે હું આ જો એને ન જમાડું તો મેં એને કીધું એનું શું કે તમે ન રાંધતા, હવે એને જઈને રાંધવાનું અત્યારે 1.5 વાગે. એનો બાપો કે તો ગુરુજી ને તમે બધા જમજો, હું આ હાલ્યો. ઓલા કે આમ જવાય નહીં કાંઈ નહીં, તમે બે રહ્યો પછી ભાગતા નહીં અત્યારે ખરાબ દેખાય કે. પછી ગુરુજી પૂછશે તારો બાપો કઈ ગયો, મારે એમ કેવા કે ભાઈ ગયા, તો કે હારું હું જાય નહીં પણ હું જમીશ નહીં કે આ તમને કહી દીધું તો હું નહીં જમું. ઓલો છોકરો મારી પાસે આવ્યો, મને કે ગુરુજી આવું થયું છે મારા બાપા એમ કે છે કે હું નહીં જમું. મેં કીધું માને એવું નથી, તો કે બાપા માને એવું હોય તો મનાવ્યા ન હોય. પછી તો પાછી એની બધી આખી રામાયણ મને કીધી બાલકાંડથી માંડી સમજે. પછી મેં કીધું તો પછી એમ કરું હું પછી જમી રહ્યો સમજ્યા. પછી મેં કીધું ક્યાં તાર બાપા, તક ઓલી રૂમમાં બિરાજે છે, બિરાજમાન થયા છે. મેં કીધું હું આવું, પણ કે તમે આવો પણ હવે એનું ઠેકાણું નહીં હું બોલે ને માને ન માને. મેં ટ્રાય કરું બાકી ઓલા જમશે આ તને કીધું, આપણે કરવાના પ્રયત્ન કરી. તો મને કે હાલો. પછી હું ન્યા ગયો, મેં કીધું શું થયું, તો કે સ્વામી તમને ખબર ન હોય આવા છે ને તેવા છે ને એવાને મારે ઘરે જમાડવા મારે કે. પણ મેં કીધું ભૈલા મેં કીધું છે કે તમે કીધું વાત બરાબર છે તો હું નહીં જમું મને કે. અને હું તો હાથે પગે લાગ્યો, મેં કીધું એમ ન થાય ગાંડા ન કઢાય, હવે મારા વેણ ખાતર તમે ખમા ખમા કરો ખમૈયા કરો રાજી રહ્યો. એમ કેટલું મનાવ્યા ત્યારે થોડાક ઢીલા પીડ્યા. મેં કીધું અમે તમારા મહેમાન કહેવાય, તમે અમને ભલામણ ઘરે જમવા નોચર્યા છે, હવે અમે તમારા મહેમાન આરે આરે અમારા બે મહેમાન હવે તમારે સહન કરી લેવા જોઈએ, ભલામણ ખમી લેવું જોઈએ. મને ખબર નહીં કે તમે આવું ઝઘડી બેઠા છો તો હું તો ન કહેત, આ મારે બાફણપટ્ટી થઈ ગઈ છે, બાફેલું ખાધા વગર છૂટક્યો નથી ને એમ એમ કરીને ગમે એમ કરીને ગળે ઉતાર્યો. હા સત્સંગી જીવનની કથા કરવામાં બળ ન પડે એટલું મને ન્યા બળ પડ્યું સમજ્યા. પછી વળી વાત હાલતા હાલતા પછી એવી આવી કે એ જમી લે પછી હું બીજી પંગતમાં બેહીશ. અરે મેં કીધું એમ ન થાય, હવે એક જ પંગતમાં હું પીરશીશ તમને ભલામણા, હું પી સાના મના બેહી જાઉં ને કર્યું ને કયો. પછી હા મામી બેહેડે એકા પછી એકબીજાના મોઢા જોતા જાય ને જમતા જાય એવું કર્યું. એમ હાલતા છે પીરશું બે ને જમાડ્યા મનાવ્યા માંડ મેળ પાડ્યો. મેં ન બોલતા કાંઈ ન કરતા, પણ મારું કીધેલું હાલવા દો ને, અમને ખાઈ લો. સમજ્યા? પછી કીધું કે જાવ એને બોલાય હવે. તો કે હું તો જાવ જ નહીં કે. મેં કીધું છોકરાને કહો. પછી છોકરા ગયા, બોલાવી લેવા, આવીને બેઠા, પંગત પાડી જમાડ્યા ને પાર ઉતાર્યું. આવી જીવનમાં ક્યારેક કસોટી આવી જાય? બેચરભાઈ પંચોળીને આવી આવી વેવાય યારે અથડામણી થયેલી. અને મહારાજ કે જાઓ, તમારે વેવાય પાસે પુસ્તક છે જ્યોતિષ શાસ્ત્ર, તમે લઈ આવો. બે ચોર પંચોળી કાંઈ બોલ્યા નહીં. હા મહારાજ, જાશો કા? હા, લઈ આવશો કા? ઉપડો હારે લખીરામ, જેમ તેમ નહીં કાંઈ. બેચરભાઈ પંચોળી લખીરામ બંને ઉપડ્યા. ગઢડેથી ગામ સીથે ગયા વેવાઈને ઘેરે. એટલે વેવાય આમ જોવા માંડ્યો, માળો બેચરિયો આવ્યો? હે આવ્યો, ટાઈડી ફાડી કરતો હતો. આ તો જઈને હાથ જોડીને કે વેવાય કામ જવું છે. જ્યોતિષ શાસ્ત્રનું પુસ્તક આપની પાસે અમે લેવા આવ્યા છીએ, તો અમારા ગઢડામાં અમારા ભગવાનને જોતું છે, તમને પાછું આપશું જોઈને. તમે પુસ્તક આપો. પુસ્તક જોઈશ? હા જ્યોતિષ સાહેબ, કે તમે હળવદ શિવ જાની ને આપ્યું છે. હળવદ સુરેન્દ્રનગર જિલ્લા હળવદ મેં શિવજાની ને આપ્યું છે. મારી પાસે છે નહીં. આ સમજી ગયા બેચરભાઈ કે આ હરખો નહીં હાલે. પણ હવે આપણે કહેવું કેમ કે શિવજાની ને તમે નથી આપ્યું? સીથેથી નીકળી હળવદ ગયા લખીરામ ને એ બે. તે દી કાંઈ કારું નહોતી, હાલતા ગયા હળવદ. શિવજાનીને ઘરે ગયા અને વાત કરી કે તમને અમારા વેવાએ જે જ્યોતિષ શાસ્ત્ર આપ્યું છે એ અમારે જોઈએ છે. તક મેં તો મારે કામ પત્યું એટલે પાછું દઈ આવ્યો છું. મારી પાસે નથી, મેં તેને પાછું દઈ દીધું છે. એટલે બે જણા ધક્કો ખાઈને પાછા આવ્યા. વળી પાછા બે જણા સીથે ગયા વેવાઈને ઘેરે. વેવાય આવો, બેહો, ચા પાણી પીવો, જમશો એ કાંઈ નહીં હો. આ તો સીધી અથડામણી. જઈને વાત કરી કે વેવાય શ્રી, શિવજાની તો હળવદ એમ કે છે કે મેં તો પાછું પુસ્તક આપી દીધું છે. તો કે આ એને પાછું આપી દીધું? હા, મેં વાંકાનેર આપ્યું છે. એવો આ વાંકો ને જે ગામ હાથ આવે ને એનું નામ દે, મેં વાંકાનેર આપ્યું છે. પછી આ બે જણા વાંકાનેર ગયા ને આ ખબર કઢાવી, ત્યારે એણે એમ કીધું શિવજાનીની જેમ જ કે અમે તો એમને પાછું આપી દીધું ભાઈ, ઘણો સમય થઈ ગયો, અમારી પાસે નથી. એટલે બે જણા વળી પાછા ગામ સીથે આવ્યા અને પેલાને કીધું કે એને પાછું મોકલી દીધું છે એવું કહે છે. ત્યારે આ બ્રાહ્મણ કે હા, એ મારે ભૂલ થઈ, મેં મોરબીમાં મક્કનજીને ત્યાં આપ્યું છે. જોવો તમે, જોવો. પછી બેચરભાઈ અને લખીરામ મોરબી ઉપડ્યા હો, તમે જોવો તો ખરા. મહારાજને જ કાંઈ કહેતા જ નથી કે અમે આવા ટલ્લે સીડ્યા છીએ. વાત એટલી જ કે પ્રભુએ કીધું છે તમે પુસ્તક લઈ આવો, એટલે હવે આપણે લઈ આવ્યા વગર છૂટક્યો નથી. આગીના પાળવી છે, આનું નામ ભગત છે. આને ભગવાનને ઓળખ્યા કહેવાય ભાઈ. બાકી બાના બનાવતા તો બધાને આવડે, ન આવડે તો. ઉપડ્યા મોરબી, મક્કનજીભાઈને મળ્યા અને વાત કરી કે ઓલું જ્યોતિષ શાસ્ત્રનું પુસ્તક તમે લાવ્યા છો સેથે અમારા વેવાઈ ન્યાથી? તો કે તમારે વેવાઈને મેં પાછું મોકલી દીધું, મારી પાસે નથી. એણે એમ જવાબ દીધો, પાછો વાત સાચી, આ બધા પુસ્તક લઈ ગયેલા ખરા, પણ પાછું મોકલી દીધેલું. પુસ્તક અગત્યનું છે એ નક્કી થાય છે, કાંને બધાને એની જરૂર પડેલી, બધા લઈ આવેલા ને બધા દઈ આવેલાની એમાંય ખબર પડે છે કે આ પુસ્તક આની પાસે જ છે, અગત્યનું પુસ્તક છે. કેક મેં તો ઘરે પુગાડી દીધું છે કે. પછી લખીરામને બેચરભાઈ બે જણા પાછા સીથે આવ્યા, વેવાઈને જેનારાયણ કર્યા. પછી આવીને આફેરે બેચરભાઈ એવું બોલ્યા કે તારે આપવું હોય તો આપીને બાપા, અને ન આપવું હોય તો ના પાડે, પણ અમને આવા ઠાલા ધક્કાશા સારું ખવડાવે છે કે. શું કામ ધક્કા ખવડાવે? ત્યારે એ બોલ્યો કે બેચરજી, પુસ્તક તો મારે ઘરે જ છે, મારે ઘરે જ. હું ત્યારે બે ચાર ભાઈ હાથ જોડ્યા કે વેવાય શ્રી તો આપશો. એ લખીરામ કહી દે ને પાછા આ વાત બે ચાર જીને ન કરી, હારે લખીરામ હતા ને એને કરી. લખીરામ કહી દે આ તારા બે ચાર ભાઈને મને 500 દંડવટ કરે તો પુસ્તક આપું. કેટલા કેટલા? 500. બોલો, તમે કોઈને 500 દંડવટ કર્યા છે? કોઈ માણાને ભગવાનને નહીં કર્યા હોય તમે અકારે 500 દંડવટ આટલી જિંદગીમાં? કદાચ કોઈકે કર્યા હોય. ત્યારે લખીરામભાઈ કે બેચરભાઈ હાલો હાલો ભાગો, ઉઠો ઉઠો, આ તમારા વેવાય, લ્યો 500 દંડવટની વાત કરો. ત્યારે બેચરભાઈ બોલ્યા કે શાસ્ત્રી લક્ષ્મીરામ જવાય નહીં, મારે પુસ્તક મારા નાથ માટે લઈ જવાનું, મારે બીજું જોવાનું નથી. બેચરભાઈ ઊભા થયા. કેટલાક ગામના માણસ છે ત્યાં, એના વેવાયણી વેવાયણને હગાન વાલાન છોકરાને બધાની વચ્ચેમાં એના વેવાયને દંડવટ કરવાનું શરૂ કર્યું. ઓલો બેઠો છે, ઓલો બેઠો છે, આમ બોલો. એક બે. લખીરામભાઈ ગણો, સાહેબ એની હોશરીમાં 500 દંડવટ કર્યા બેચરભાઈ. લખીરામભાઈ એના સાક્ષી. અને પછી વેવાએ પુસ્તક આપ્યું. પછી આપવું પડે ને, ક્યાં જાય? પછી આપ્યું. વાલા ભક્તો, એ પુસ્તક લાવીને એણે મહારાજને આપ્યું. મહારાજ બહુ રાજી થયા, બાથમાં ગાલીને ભેટી પડ્યા, કરો મારો બેચર, કરો મારો બેચર. કેમ થાય? થોડું વિચારી લેજો. તમારે કોકની હારે બરાબર બગડી ગયેલી હોય અને આજ યાદ કરો બિચારાને આ રવિસભામાં, ઘણા વર્ષથી બોલતા ન હોય અને બાપે માર્યા વેર હોય અને કોઈ વાતે એને તમે નમો એમ ન હોય, કેમ જે એને તમારું બહુ બગાડ્યું હોય અને માની લો કે આદેશ થયો કે ત્યાં તમારું નમવાનું છે, કેમ થાય? સત્સંગનું તળિયું દેખાયો, સત્સંગનું તળિયું દેખાય. બાબા, જેને ભગવાનમાં પ્રીત લાગી ગઈ હોય એની આ વાત છે. દેહ ગેહ કી શુદ્ધ નહીં ટૂટી ગઈ જગ પ્રીત, દેહ ગેહ કી શુદ્ધ નહીં ટૂટી ગઈ જગ પ્રીત, ટૂટી ગઈ જગ પ્રીત જિનકો ટૂટી ગઈ જગ પ્રીત, ટૂટી ગઈ જગ પ્રીત જિનકો ટૂટી ગઈ જગ પ્રીત, દેહ ગેહ કી શુદ્ધ જગપ્રીત, દેહ ગેહ કી શુદ્ધ નહીં ટૂટી ગઈ જગપ્રીત. નારાયણ ગાવત ફિરે,
નારાયણ ગાવત ફિરે
પ્રેમ ભરે રસગીત,
પ્રેમ ભરે રસગીત
તો પ્રેમ ભરે રસગીત,
પ્રેમ ભરે રસગીત,
દેહ ગેહ કી શુદ્ધિ નહીં ટૂટી ગયા જગ પ્રીત,
દેહ ગે સુધી નહીં ટૂટી ગઈ જગ પ્રીત.
એવાને તો ભગવાનમાં લાગી ગઈ હોય એને જગતનો ભાર ન પડે, સગાનો ભાર ન પડે, એને ક્યાંય માન કે અહંકાર પીડે નહીં, એને હું હું એવો કીડો માથામાં ખદબદે નહીં, જગત એને નહિવત થઈ ગયું છે. નિસ્પૃહસ્ય તૃણમ જગત, એ તો પ્રેમ ભરે રસ ગીત, ભગવાનનું ભજન પ્રેમથી ગાયા કરે. ભરત કહું પગ ભરત ગીતા, ભરત કહું પગ ભરત ગીતા, સુરતી નહીં એક ઠોર,
સુરતી નહીં એક ઠોર,
ભરત કહું પગ ભરત ગીતા, સુરતી નહીં એક ઠોર,
ભરત કહું પગ ભરત ગીતા, સુરતી નહીં એક ઠોર.
નારાયણ પ્રીતમ दिखत नहीं कछु और, दिखत नहीं कछु और, दिखत नहीं कछु और,
दिखत नहीं कछु और।
भरत कहो पग परत किता, सुरति नहीं एक ठो,
सुरति नहीं एक ठो,
सुरति नहीं। प्रेमी नू लक्षण करे छे भगवान मा जेनू दिल आगी गयो छे, भगवान जेने समझाई गया छे, काई पग मुके ने काई पग पड़े के छे, सुरती नहीं एक ठोर, एक जगह एनू ध्यान नहीं। नारायण प्रीतम बिना दिखत नहीं कछु और, एने भगवान देखाय छे, भगवान माटे जीववू छे। बेचर भाई ने स्वामीनारायण भगवान ज देखाता था, एटले 500 दंडवट वेवाईने थया। લખીરામ ભાઈ કે વેચર ભાઈ આ તો બોલશો નહીં બાપા, આપણે મહારાજના છીએ, આદેશ મહારાજનો છે, મહારાજ માટે કામ કરવાનું છે, બીજું જોવાનું ન હોય। આનું નામ નિષ્ઠા, આનું નામ સમર્પણ, આનું નામ ભક્તિ, આનું નામ મહિમા। મન ફાવે એવું તો હોવ કરી દે આ જગતમાં, ભાવતું તું વૈદ્ય કહ્યું શું વાંધો આવે, પણ બાપા આવી આંટીઓ જેથી ઉકેલવાની થાય ને તેથી ફીણ વળી જાય મોઢે, અને એમાંય જે પાછો ન પડે એ માયા તર્યો કહેવાય। આ માયા તરી ગયા કહેવાય, માયાને ચીંગડા પૂછડા થોડા છે ભાઈ। એમના વેવાય મહારાજને ખબર જ હતી, આને બેન બનતું નથી, એ તો પ્રભુ છે ને, પણ કસોટી કરી લીધી। આવા મહિમાવાળા હોય એનાથી થાય, મહારાજ માટે એનાથી બધું જ થાય ભાઈ। અને આવો જેને ભગવાનનો મહિમા સમજાઈ ગયો હોય ને, ભગવાન જેને મુખોન મુખ મળી ગયા હોય, એ બેચર ભાઈ ગાય હો, મેં તો મન મગન હોય માલુ રે,
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 ખરી ખુમારી ભરી મેં હાલુ રે,
ખરી ખુમારી ભરી મેં હાલુ રે,
લખ્યા ભવ બ્રહ્માપતિ પાલુ રે, મોય હો મોય પિયા મિલે મન માને રે, સ્વામી નારાયણ નારાયણ
નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી
નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી
નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ
નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ
નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ
નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ।
સહજાનંદ સ્વામી
મહારાજની જય।
હવે આરતી।
ઓમ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામે ચરણ સર જત મારા વાંધો કર જોડી, પ્રભુ વાંધો કર જોડી, ચરણે શે સદરા I'm not afraid of the dark। ರಥ ಚರಣೆ ಅಡಸಟ ತೀರಥ ಚರಣೆ ಕೋಟಿ ಕಯ ಕಾಶಿ ಪುರುಷೋತ್ತಮ ಪ್ರಕಟನು ಜಯ ದರ್ಶನ ಕರಸೆ ಪ್ರಭು ಜಯ ದರ್ಶನ ಕರಸೆ ಆಳ ಕರ್ಮತೆ ಚೂಟಿ ಆಳ ಕರ್ಮತೆ ಚೂಟಿ ಕುಟುಂಬ ಸಹಿತ ದರ್ಶೆ
ಸದಾನಂದ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜ.